दुष्टो मुक्तगणे निजाक्षरपदे दिव्याकृति सादरम् यो भक्ता प्रगति बभूव दया धर्माजन श्रेयसे अत्रो नमूलयितुं त्वधर्ममवितुं साधुंश्च धर्मं शुभम् ध्यायेतं हरिमेश्वरेश्वरमहम् सद्बुद्धिदं सर्वदा श्रूयतां देवदेवेशां स्वामिनारायण प्रभो त्वदीये मावधाने कथयिष्ये शुभाः कथाः वाञ्छितार्थप्रदश्रेमान् विघ्नौघदलनक्षमः श्रीगणेशसदानेस्तु कृष्णावतारक्रिये स्वामिनारायण नीलकंठ नारायण हरि हरि कृष्ण सहजानंद कृष्ण सुमेरुदि ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः सहजानंद स्वामी ने नमो श्री नीलकंठाय नमो
बोलो श्री स्वामी नारायण भगवान श्री नारायण देव श्री नर नारायण देव श्री गोपीनाथ जी महाराज श्री रामचंद्र भगवान श्री कृष्ण कन्हैया श्री काष्ठभंजन देव
स्वरूपं ते कथयाम यथमान्मदे भगवन्तं विनान्यत्र रागाभावस्तदुच्यते
भगवान माता ने हरि गीता नु ज्ञान देता थका वैराग्य नु स्वरूप वैराग्य नु लक्षण समझावे छे। प्रभु बोले छे कि मां हूं तमने वैराग्य नु स्वरूप कहू छू। भगवंतम विना अन्यत्र परमात्मा शिवाय अन्यमा रागा भाव रागनो अभाव एने वैराग्य कहेवामां आवे छे। हवे वैराग्य प्रकरण शुरू थयो छे। प्रथम आपणे संतना लक्षणो सांभळ्या, पछी धर्मनु स्वरूप सांभळ्युं, पछी ज्ञाननु स्वरूप सांभळ्युं, हवे वैराग्यनु स्वरूप सांभळवानो प्रारंभ करीए छीए અને એન્ડમાં ભક્તિનું સ્વરૂપ સાંભળીશું, અંતે હરિગીતા પૂરી થાય છે। ભગવાનના ભક્તોને આ બધું ખાસ જાણવું જરૂરી છે, સમજવું જરૂરી છે, અને એટલા માટે સત્સંગમાં કથામાં સમયો ફાળવીને રજાઓ મૂકીને એની કેન પ્રકારે હાજરી આપવી આવશ્યક છે। જો આ બાબતનો ખપ હોય તો પરમાત્માએ અર્થ કર્યો છે વૈરાગ્યનો, એ બેઠો હું તમને સંભળાવી દઉં છું। રાગા ભાવસ્તદ ઉચ્યતે, માં ભગવાન સિવાય બીજી જગ્યાએ રાગનો અભાવ એટલે કે રાગ નહીં એને વૈરાગ્ય કહેવામાં આવે છે। પછી ભગવાન એક લિસ્ટ આપે છે માતાને, શાનું લિસ્ટ આપે છે? ભગવાન સિવાયની વસ્તુનું।
देहे च दैहिके श्वंब स्त्रीपुत्र धनवेश्मशु पशुयानोपकरण क्षेत्रादीश्वरुचि तथा
अजी लंबाई हूं।
शब्दादि पंच विषय भोगेषु विविधेषु च अनर्घ्य वस्त्र भूषादौ राज्य भोगेषु चारुचिः।
हजी आगळ लिस्ट लीजे।
स्वर्गादौ पुण्यलोके च सद्भोगेष्वखिलेष्वपि अनासक्ति ही सर्वथेति वैराग्यम स्पष्टमीरितम।
आम महाराज बोलया, भगवान कहे छे कि मां प्रथम तो शरीर मां प्रेम नहीं, पछी शरीर ना जे कोई लागता वलगता संबंध धरावता तमाम मानसो अने पदार्थो मां प्रीति नहीं। આગળ એને સ્ફુટ કરવા માટે બોલે છે સ્ત્રી પુત્ર ધન વેશ્મ એટલે ઘર, એક લાઈનમાં ચાર લખ્યા, સ્ત્રી પુત્ર ધન અને ઘર, આ ચાર વસ્તુ બહુ માથા ભારે, આમાંથી પ્રેમ તોડવો ખતરનાક, એક પદમાં આપી દીધા સ્ત્રી પુત્ર ધન વેશ્મ શું, આ ચાર। પછી આગળ લઈ ગયા, પચિત પચિત એવું જગતમાં દેખાય છે કે માણસો ને પશુમાં પ્રેમ થઈ જાય, ઘરમાં સારી ગાય હોય, સારી ભેંસ હોય, હા એમાં તો થાય, પણ સારું કૂતરું હોય, આપણે સાંભળી ગયા એક દિવસ થાય છે। એટલે ઘણી વખત હું કહું છું કે કળિયુગના માણસ એટલા બધા ઉતર્યા કે પાલા કૂતર્યા, એટલે ઘણા બધા ઉતર્યા એમ, એનું કારણ કે પહેલાના વખતમાં આપણા વડવાઓ ગાય પાળતા હતા, ગાયની પૂજા કરતા, ગૌદાન ગાયનું દાન આપતા સારા અવસરમાં. હવે એની જગ્યાએ કૂતરા આવી ગયા. ખરેખર આવું નહોતું. અને તમે કહેશો આવું ભારતમાં ક્યાંથી આવ્યું? પશ્ચિમમાંથી આવ્યું, બધા વેસ્ટર્ન માલ છે. આપણો એ લોકો વાત કરતા હશે? આપણે એનું અનુકરણ કરીએ છીએ, આપણું કરતા હશે? ખબર નહીં, કદાચ કરતા હોય તો. આપણા વડવાઓ બધા આજ દિવસ સુધી ગાયો પાળતા હતા, આપણે એ લોકોનું જોઈને કૂતરા પાળવા માંડ્યા. તો હું તમને પૂછું છું કે આપણું ગાયો પાળવાનું જોઈને એ લોકોએ શરૂ કર્યું છે? છે તો બુદ્ધિશાળી. એમ કહેવાય છે કે લોકો બુદ્ધિશાળી બહુ, એટલે વિચાર કદાચ કર્યો હોય કે ગાય પાળીએ તો એમાંથી દૂધ મળે, હે, દૂધમાંથી ઘી માખણ મળે, પૌષ્ટિક વસ્તુ છે, સંપૂર્ણ ખોરાક છે, બાળ બચ્ચા દૂધ ખાય તો આપણું ખરેખર કુટુંબ પોષણ થાય. એમ ગાય તો વસ્તુ સારી કહેવાય, એમ એને પાળવી માથે પડે એમ નથી, પણ આ કૂતરા કોઈ દી દૂધ કરે છે? ગોરદાદાને બોલાવો, તમારે પૂજા કરાવવી હોય તો તરત એમ કે છે પંચગવ્યમ, તો પંચગવ્યની જરૂર પડશે. હે કે ભાઈ ગાયની પાંચ વસ્તુ લાવો, છાણ, મૂત્ર, દૂધ, દહીં અને ઘી, આ પાંચેય વસ્તુ ગાયમાંથી થાય એટલે એને પંચગવ્ય કહેવાય. એ વિચાર કરો. પણ કૂતરાની પાંચેય વસ્તુ કોઈ મગાવે? હા, એટલે આપણે મૂર્ખ્યા એટલે એનું અનુકરણ કર્યું, અને એ આપણું અનુકરણ ન કરતા હોય તો એ મૂર્ખ્યા છે. ખરેખર વિચાર કરો. અને એટલે તો આ સાહિત્યકારો અને લોક ડાયરાવાળા કહે છે, મેં એક જગ્યાએ ભીખુદાનની કેસેટમાં સાંભળ્યું તો એણે એમ કીધું કે મને એક જણો મળ્યો તો મેં એને પૂછ્યું તમે ક્યાંથી આવો? તો કે ચૂલામાંથી. એટલે એને મેં એમ કીધું કે એટલે ધક્કા લાગો છો, હે, સુખી છો ને? તાકે થાય દુખી કરી નાખો, કે તમારે થાય કરી નાખો. પછી હારે છોકરો હતો, પૂછ્યું કે બાબો તમારો છે? તમારો એટલે લઈ જાઉં, લઈ જાઉં તમારો હોય. પછી એને એમ કીધું કે મેં વિચાર કર્યો કે આનું કારણ શું? તો કે આનું કારણ કૂતર્યા. માણસો એ ગાયો જયારે પાળી હતી ત્યારે ગાયોના સંસર્ગથી, એનું દૂધ ખાવાથી, એની સાથે રહેવા ફરવાથી માણસના સ્વભાવો નિર્મળ, પવિત્ર, ગાયો જેવા સરળ હતા. હવે કૂતરા પાડ્યા એટલે એના સમાગમથી વળકી આવ્યા માણસ. કારણ કે સંસર્ગથી તો માણસમાં ગુણ દોષ આવે જ છે, તો આપણે સમજી શકીએ એવી સીધી વાત છે. એટલે આવું છે. બોલો. એક ધનવાનના દીકરાને મારે કહેવું પડ્યું હતું, એ કે મને કે બે શબ્દો કહો. તો મેં એને કીધું બે જ કહું, તો કે મને બે શબ્દ કહો. મેં કીધું બહુ પાળવાની ઈચ્છા થાય ને તો મા બાપને પાળજે, કૂતરા ન પાળતો. આજનો જમાનો તો તમે જોવો, મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે ને કૂતરા ઘરમાં લાવે છે. ત્યારે આપણને એમ થાય કે ભારતની સંસ્કૃતિ બહુ ખાડે ગઈ ભાઈ, ને પોતાના મા બાપ નડે છે. બોલો, એમાં વૈરાગ રાખે છે? એમાં કૂતરામાં નહીં. ઠીક છે, વૈરાગને આપણે બધી રીતે સમજી લેવો છે. એમ શ્રીજી મહારાજે વ્યાખ્યા કરી છે, તદુપરાંત મૌલિક ઘટના સાથે આપણે વૈરાગના બધા પાસા જોઈ તપાસીને પાકું કરી લેવું. આત્માનું જ્ઞાન ને પરમાત્માનું જ્ઞાન તો આપણે બરોબર ચર્ચી ચૂક્યા છીએ. તમને કેટલું યાદ રહ્યું છે એ મને ખબર નથી, પણ અહીંથી લગભગ કહેવામાં કશું બાકી મૂક્યું નથી. વૈરાગ્યની જ વાત આવી છે તો પછી વૈરાગ્યમાં કશું કહેવામાં બાકી શા માટે મૂકવું જોઈએ? ભગવાન કહે છે કે આ બધી વસ્તુઓમાં રાગનો અભાવ. પછી આગળ લઈ ગયા તો પશુ યાનોપકરણ ક્ષેત્રાદિશ્વ રૂચિસ તથા, યાનોપકરણ ક્ષેત્રાદિશ્વ રૂચિ યથા. યાન એટલે વાહનો, સાયકલથી માંડી અને પ્લેન, હેલિકોપ્ટર, જે કાંઈ વાહનો જગતમાં કહેવાય છે, લઈ જવા કારવવાના માણસને અહીંથી અહીં લઈ જવાય એ બધા વાહનો કહેવાય. એમાં બેસીને માણસ ફરે, પાલખી હોય કે ગમે તે હોય. ઠાઠડીને પણ વાહન કહેવાય, કારણ એમાંય માણસ મુસાફરી કરે છે. પણ એકવાર છેલ્લે લગભગ માણસને વાહનો પ્રિય હોય છે, પણ એ વાહન કોઈને ગમતું નથી. ઘણા કહે છે કે જેની જેવી સાધન સંપત્તિ, ઠીક ઠીક માણસ હોય તો સાયકલ રાખે, હારો હોય તો સ્કૂટર રાખે, હોય તો હીરો હોન્ડા, રાજદૂત, મારુતિ કાર, ઠીક ઠીક પડે. મોટા મોટા બહુ ધન સંપત્તિ વાળા હેલિકોપ્ટર રાખે, પ્લેન રાખે. આ જગતમાં કોઈને આવવું જવું હોય તો કોઈ સાયકલ ઉપર આવે જાય, સ્કૂટર, ઘોડા ગાડી. જૂના જમાનામાં ગાડા જોડાતા હતા, એમાં માણસો જાતા આવતા. પણ એ ગમે એમાં જીવતા ફરતા હોય, પણ છેલ્લે તો હવ ને ઠાઠડીમાં જવાનું હોય બધાને. છેલ્લે એક જ વાહન આવી જાય હવન માટે, કે હવે તો હવે આમાં આવી જાઓ. હું તો કાયમ મારુતિમાં જ ફરતો હતો, મને મારુતિમાં તમે લઈ જાઓ તો કે એમાં નો હાલો, આ વાહડામાં જ બાંધવા પડે, હેઠા ઉતરી જાઓ. એમ તો કા એમ જ હોય, નાના મોટા બધા છેલ્લે ઠાંસડીમાં જાય છે. એટલે આ વાહનો લોકોને બહુ પ્રિય થાય છે, એટલે વાહનોમાં પ્રેમનો ભાવ. પછી ઉપકરણ, ઉપકરણ એટલે ઘરમાં રહેતી તમામ સામગ્રી, એટલે કે થાળી, વાટકા, કબાટ, કપડાં, લતા, અરીસા, આભલા, દાંતિયા, બધું હોય ને, બહુ આલું હોય અમુક અમુક. હા, મારું ડબલું તું કેમ ઈડ્યો, ડબલું ઓડાય નહીં એનું આપણેથી. પછી ક્ષેત્ર એટલે ખેતર, વાડી, કુવા, દુકાન, આ બધું ક્ષેત્રમાં આવે છે. આદિ વગેરે જે કાંઈ હોય તે એમાં અરુચિ, પ્રેમ નહીં, આનું નામ વૈરાગ્ય. શબ્દાદિ પંચ વિષય ભોગેશુ વિવેધેશુ ચ, આગળ લઈ જતા ભગવાન કહે છે શબ્દાદિ પંચ વિષય, વિવિધ પ્રકારના સુંદર દેખાતા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આમાં પણ, આ બધા ભોગોમાં પણ પ્રેમ નહીં, આનું નામ વૈરાગ્ય. હજી આગળ કહે છે અનર્ઘ વસ્ત્ર ભૂષાદો રાજ્ય ભોગે શુચ અરુચિ. અનર્ઘ વસ્ત્ર, બહુ કિંમતી વસ્ત્રો, અતિ કિંમતી. એક જણાએ મને કીધું, મને કે ભાઈ મંદિરમાં દર્શન કરવા આવ્યા, તેના જોડા ચોરાઈ ગયા, મૂવા ચોરાઈ ગયા. પણ મને કે નહીં, 25,000 ના હતા. ઉપાધિ થઈ, મેં કીધું 25,000 ના કે 5 રૂપિયા ના, એને એટલી સંપત્તિ છે તો એટલા વાળા પહેરતો હશે, એમાં હું વધારે. ગરીબ માણસના ચોરાઈ ગયા હોય તો એટલું એને બિચારાને દુઃખ લાગે, કારણ કે એને 5 મેળવતા મહેનત બહુ હોય, હે એટલી, અને 25 મેળવતા મહેનત થતી હશે, ચોરાઈ ગયા, મોં ચોરાઈ ગયા. મારો કહેવાનો અર્થ કે આવા કિંમતી પદાર્થો લોકોને બહુ પ્રિય હોય છે, મારે દ્રષ્ટાંત દેવાનો અર્થ અહીંયા એટલો જ છે. એટલે કીધું અનર્ઘ્ય એટલે બહુ કિંમતી વસ્ત્ર વગેરે માં, ઘરાણા વગેરે માં જીવને પ્રીતિ છે, એમાં પ્રીતિ નહીં, એ નમ વૈરાગ્ય. રાજ્ય ભોગે શું, રાજ્યાદિકના સુખો, ઈંડોળા, ખાટ, પાન, બીડી, દાસ દાસીઓ, પંખા નાખે, હે જાહો જલાલી, ઘડી ખમ્મા ઘડી ખમ્મા બોલાય, એના હુકમમાં હજારો માણસ મસ્તક કાપવા તૈયાર થઈ જાય, આવી જે મહાનતા, એમાં પણ અરુચિ. અને આગળ લઈ ગયા કે સ્વર્ગાદો પુણ્ય લોકે ચ, ભગવાન કહે છે કે સ્વર્ગાદિકના જે પુણ્ય લોક જે છે, પવિત્ર લોકો જેને કહેવામાં આવે, તમામ રમણીય ભોગમાં અનાસક્તિ સર્વથા, એટલે કે સર્વ પ્રકારેણ, દરેક રીતે અનાસક્તિ. નગર કેવું થાય આપણને એમ લાગે કે આપણને છે તે આમ બસ આમ કાંઈ ભોગવવાનું આપણને મન ન થાય એમ, પણ આપણે જોવા પ્રેમ એમ, ખાલી જોઈએ એટલું, બાકી આપણે બીજી ઈચ્છા નહીં થઈ, એ કાંઈ વૈરાગ્ય ન કહેવાય. હા, ઘણા એમ કે આપણને એમ જોવાનું એમ બસ, બીજું કાંઈ નહીં, બીજું કાંઈ નહીં, જોવું એ તારો દાદો રાખે ભાઈ કે નહીં. હા એવું, એટલે સર્વથા શબ્દનો પ્રયોગ કર્યો. ઘણા માણસ એમ કે હું તો બોખો છું, આપણને કઈ એમ હોપારી ખાવી એવું નહીં, પણ ખાલી મોઢામાં રાખીએ એમ, લ્યો ગો, એ શું કહેવાય? તો આપણે એને એમ કહીએ કે તમે હોપારી ખાતા નથી, એટલે ચવાતી જ નથી ને, દાંત જ ક્યાં છે, ખાતો નથી કઈ, ખાલી રાખવું એમાં, પણ ખાવામાં કોઈ પ્રેમ નહીં. આવા હોય છે ઘણાને ખબર જ બિચારાને કશી પડતી નથી એમ. ત્યારે આપણને એમ થાય કે આને કોણ સમજાવે આ બધું, સંત વિના કોણ સમજાવે રે, જીવને કોણ સમજાવે. ઘણી બાબતમાં જીવ એવું માની બેઠા હોય છે કે મને રાગ નથી, લ્યો ગમે તે પ્રકારે જીવ આ વાત ઊંચી રાખે. આપણે એમ કેવી ને તું આસક્તિ વાળો છો, તો કે ના મેલ બિલકુલ નહીં, એ તો આમ હતું ને તેમ હતું ને આમ હતું ને એટલે આમ હતું ને તેટલે આમ હતું ને એટલે આમ હતું, બાકી આપણને એવું કશું છે જ નહીં. હા બોલા પડી જાય તો એ કહે છે ને કે આપણી ટાંગ ઊંચી છે એમ, પડ્યા ન કહેવાય એમ, હેઠો પડે હાથ પગ ભાંગે તો ટાંગો ઊંચો રાખે એમ. જીવ માત્ર આવા સ્વભાવના છે એમ, ના મારા નથી એમ, કાંઈ તો માનો છો એ ખોટો છે. આ સંસારમાં ગમે તે પ્રકારે જીવ ફસાઈ જાય છે. આપણે ગાડી લઈને જતા હોય એમાં ત્રણેય વ્હીલ તો હાવ બાર હોય, પણ એક જ વ્હીલ ખૂટી ગયું હોય ને તો એ ગાડી હાલે નહીં, એક જ ખૂટ્યું હોય તોય ન નીકળે એમ. આપણે એમ કહેતા હોય કે મને સ્પર્શમાં પ્રીતિ નથી, મને આમાં નથી, પણ એકાદમ હોય તો અહીંયા ખૂટી જવાય. સંસારની કોઈ પણ ચીજમાંથી એક પણ ચીજમાં પ્રેમ હશે તો ન્યાય અટકીને ઊભું રહેવાશે. અને આ બાબતને સ્ફૂટ કરવા માટે ભગવાન સ્વામિનારાયણે અમદાવાદના વચનામૃતમાં એમ કીધું કે બોટો જબરજસ્ત વડલો હોય, એમણે અનેકવિધ વડવાયું ધરતીમાં મૂકી હોય, અનેકવિધ મૂળિયાઓ હોય, અને જબરજસ્ત વાવાઝોડું આવે અને આખો વડ મૂળિયા સહિત પવન એને ઉઠલાવી નાખે અને ઉખડી ગયો હોય ભમાંથી, પણ લાખો મૂળિયા ઉખડી ગયા છતાંય ફક્ત એક વડવાઈ જો પૃથ્વીમાં ચોટી રહે તો સમસ્ત વડ લીલો રહે. આ ભગવાન સ્વામિનારાયણના હૃદયમાં ઉઠેલી આ દ્રષ્ટાંતની કથા કહું તમને. આખો વડ લીલો રહે ભગવાન કહે છે. એવી જ રીતે કદાચ લાખો પ્રકારની આસક્તિ તમારી ખતમ થઈ ગઈ, પણ નજીવી બાબતમાં એક જ વસ્તુમાંય તમને જો પ્રેમ રહ્યો, એક જ મૂળિયું ચોટેલું રહ્યું, તોય તમારું જન્મ મરણ શરૂ રહેશે. તમે નિર્વાણ પદ નહીં પામો, તમે આત્યંતિક કલ્યાણ નહીં પામો, જન્મ મરણ શરૂ રહેશે. હવે કેવું કઠણ લાગે છે કહો, બહુ કઠણ છે આ જીવનું છે એવું. આપણે કઈ વૈરાગ નથી થતો એવું નથી, પણ ડાબા હાથમાંથી વૈરાગ થાય તો જમણા હાથમાં પ્રેમ થાય. હા હો એવું છે. આ સંસારમાં નથી ઘણા લગ્ન કરે પછી એ પત્નીમાં થોડા દિવસ હેત રહે ને પછી ડખા થાય, ઝઘડો થાય, એટલે એમાંથી વૈરાગ થઈ જાય તો બીજીમાં પાછો પ્રેમ થાય. ન થાય એવું નથી. અહીંથી તૂટે તો અહીં જોડાય ને, અહીંથી તૂટે તો અહીં જોડાય ને, જોડાય જાય ગમે ને. તમારે એક પણ બંધન ન જોઈએ, અર્થાત એક પણ મૂળિયું ન જોઈએ, તો કે બધી જગ્યાએથી છેડા છોડી છોડી અને ભગવાન સાથે જોડી દો. તમે ભગવાન હારે 1,00,000 છેડા જોડ્યા છે, પણ એક જ છેડો તમે બીજે જોડ્યો હોય તો એ મેળ નહીં આવે. ખ્યાલ આવે છે તમને? તો એ શોર્ટ સર્કિટ થાય. માટે જેટલા છેડા બીજે ક્યાંક જોઈન્ટ થઈ ગયેલા હોય એ બધા ત્યાંથી છોડી છોડી તપાસતા જવું, હજી અહીં છેડો છે, હજી અહીં છેડો છે. છેડા ફેરવવા જ પડે, એમાં વાંધો જ નહીં, છૂટક્યો જ નથી. દુનિયામાં જ્યાં જ્યાં આપણને રાગ છે એ બધો ઉખેડી ઉખેડીને ભગવાનમાં કરવો પડે. ઘણા માણસો આ રાગ ઉખાડવાની કોશિશ તો કરતા હોય છે, નથી કરતા એવું નથી, પણ થાય કેવું ખબર છે? 1.5 કેની પાનશીરી કરવા જેવું થાય. તમે કદાચ કોઈ જગ્યાએ સાંભળ્યું હોય તો 1.5 કેની પાનશીરી કરવી કેટલું કઠણ કામ છે. આપણને ખબર હોય કે 5-5 1.5 કે ત્રાજમાં મૂકી તો 5-6 વજન થાય, અને પછી ઓલા ભાઈને 5-6 ચોખા જે જોતું હોય આપી દે,
પણ હવે એક ડેડકી ને પાંચ ડેડકી મૂકો તો ઓલ્યાને પકડીને મૂકો તો ઓલું જતું રહે, ઓલ્યાને પકડીને મૂકો તો ઓલું જતું રહે. આ ડેડકીની પાંચેરી થઈ ક્યારે રે? એ થોડા હેઠા બેસી રહે એમને ત્રાસમાં. એમ આપણે ઓલામાંથી રાગ કાઢવા જઈએ તો ઓલામ થઈ જાય, ઓલામાંથી કાઢવા જઈએ તો ઓલામ થઈ જાય. ન્યાથી તોડી ત્યાં બીજે છોટી જાય, ન્યાથી માંડ ઉખડી ત્યાં પણ છોટી જવાય. હવે એમને આમ લપાલપ થયા જ કરે. બોલો, ભાઈમાંથી હેત તોડી તો પછી ભાભી થઈ જાય, ભાભીમાંથી વળી બાજીને તોડી તો ભાઈ ને ભાભી ન ગમતા હોય પણ એનો દીકરો હોય ને તો કે એ બહુ સારો. હવે ન્યાથી હેત ઉખડે નહીં, કઈ ને કઈ કઈ ને કઈ આ સંસારમાં જીવ બિચારો ચોટ્યો છે, ફસાણો છે, ખૂંચ્યો છે, મૂજાણો છે, હે ખાઈ બીક્યો છે એમ કહીએ તો પણ ચાલે. સમજાય ભક્તો? તમને સમજાય? આ કાંઈ ગહન નથી, કાલ જેવું નથી, આ સીધું છે. આ તો કાલ તો ભગવાનની વાત હતી એટલે હવે એ તો હાવ આપણે બિનો અનુભવવાળી કથા કરી ને, અને આમાં તો આપણે અનુભવવાળું અડધું આવે. બોલ્યો તો હાવ જુદી ભૂમિકાની વાત, એટલે આમ હાવ મૂંઝવણી જેવું થાય. એમ આપણે કોક ગામમાં જઈએ ને આપણને અડધું ગામ ન ઓળખતું હોય પણ અડધું ઓળખતું હોય તો આપણને મજા આવે એમ. હા, કારણ કે બે પાંચ માણા વૈયા જાય તો એકાદો ઓળખી તો મળે તો જેનાને કહેવાની મજા આવે. કેમ છો? પણ હા, અજાણ્યા ગામમાં જઈને આપણને કોઈ ઓળખતું જ ન હોય તો આખા ગામમાં આંટો મારી તો મૂંઝાઈ જાય. બધા મળે પણ કોઈને અરે વાતચીત કે કાંઈ હસવાનું કે બોલવાનું તો પ્રસંગ જ નહીં ને, કારણ કે હા અજાણી ભૂમિ, હાવ અજાણ્યો પ્રદેશ. એમ કાલની કથા હતી ને હાવ અજાણ્યા પ્રદેશ જેવી હતી એમ. અને આજ તો વૈરાગ્યની વાત છે એટલે વૈરાગ કેમ જ કરવાનો છે, જેમાં આપણે રાગ છે એમ જ કરવાનો છે. એટલે જેમાં રાગ છે એ બધા પદાર્થોને તો આપણે યાદ તો કરવા પડે ને, એટલે એટલા સાંભળે એમાં મજા આવે. એટલું તો સુખ નામ તો આવે છે સ્ત્રીના, ધનના, છોકરાના. આ કથામાં કાલ તો એ કોઈનું નામ નહોતું આવતું, કેવી મૂંઝવણી થાય કહો. હાલો આપણે જેમાં એક રહીને રહેતા હોય એનું ત્રણ ત્રણ કલાક કથા થાય ને એમાં નામ ન આવે તો મુજારો ન થાય ત્યારે થાય. હું આજ એવો મુજારો નથી. આજ તો ભગવાન કહે છે કે આ બધા પદાર્થોમાં જે રાગ છે એ નીકળી જાય, એમાં અભાવ થઈ જાય તો વૈરાગ કહેવાય. સર્વથા શબ્દ મેં તમને સમજાવ્યો, સર્વથા ઈતિ બધા પ્રકારે વૈરાગ, એમ એક એક પ્રકારે, ટોટલી પ્રકારે. ઘણા એમ કે હું તમાકુ ખાતો નથી, આપણને ખાવામાં વૈરાગ છે પણ ઊંઘું છું એ ન હાલે. ઊંઘીતોય ભલે ને ખાતોય ભલે ને ઘેસો પડતોય ભલે, હે એક કઈ પ્રકારે નહીં, સર્વ પ્રકારે તમામ પદાર્થમાંથી વૈરાગ. ઘણા એમ કે આપણે ભાઈ ગાડીમાં બેસતા નથી, ના રે ના, પણ રાખી છી ખાલી, તો એ પણ રાગ છે. માટે ભગવાનનો ભક્ત સર્વ પ્રકારે વૈરાગ્ય પામે, આ વૈરાગ્યનું સ્પષ્ટ સ્વરૂપ છે. આમ ભગવાને માતાને વૈરાગ્યનું સ્વરૂપ સમજાવ્યું. હવે આપણે થોડુંક તાત્વિકતાથી વૈરાગ્યનું સ્વરૂપ વિચારીએ. ભગવાન શ્રીહરિએ એમ ન કેમ કીધું કે ભગવાન સિવાય બધી વસ્તુમાં તમને નફરત, એને વૈરાગ કહેવાય. નફરત શબ્દનો પ્રયોગ ન કરાય તો દ્વેષમાં ખપી જવાય. ભગવાન એમ કહે છે રાગા ભાવ, બહુ સમજવાના જેવો શબ્દ પ્રયોગ કર્યો છે. પદકૃત્ય કરી લઈએ, આમ કહ્યું હોત તો શું અર્થ થાત, આમ કહ્યું હોત તો કેમ અર્થ થાત, આટલું ન કહ્યું હોત તો શું ખામી આવત, બધા પાસા તપાસી લે. નફરત કેમ ન કહ્યું, રાગા ભાવ કેમ કીધો, રાગનો અભાવ એમ કેમ કીધું? તેનો અર્થ એ છે આપણે જગતમાંથી ફક્ત રાગ જ કાઢવાનો છે, પછી જરાય અભાવ કરવાનો નથી. જોકે આપણે બોલવામાં એવું બોલીએ બધા એનો અભાવ એમના વૈરાગ, ના એ ખોટું બોલાય છે. ભગવાનના ભક્તને કોઈનો અભાવ ન હોય. અભાવનો અર્થ થાય આપણેથી કહેતા તમે સાધુનો અભાવ લ્યો છો એને સારું કહીએ છીએ આપણે. અભાવનો અર્થ શું થાય, દ્વેષ થાય, અવગુણ થાય, નફરત થાય. જેટલો બંધનકારી રાગ છે હે એટલો જ બંધનકારી દ્વેષ છે. આ સમાજમાં ઓછી સમજણ વાળા માણસો ઘણી વખત દ્વેષને વૈરાગ્યનું સ્વરૂપ આપી દે છે. દ્વેષ હોય, હકીકત દ્વેષ હોય, અને કહેતા હોય છે કે વૈરાગ છે. વૈરાગ તો એને જ કહેવાય, રાગ નહીં બસ. એમ સ્ત્રીમાં હેત નહીં એનું નામ વૈરાગ. પછી એને ભાળીને ગાળી દેવાનું મન થઈ જાય, લાફા મારવાનું મન થઈ જાય, એ કઈ વૈરાગ ન કહેવાય. હા, એ તો ક્રોધ ને દ્વેષ કહેવાય. સમજાય તમને? અને પછી એમ કે હું તો વૈરાગ વાળો છું, લાફો નાખી દઉં. એટલે વૈરાગ વાળો હોય લાફો નાખી દે, વૈરાગ વાળો હોય એને એનો સંકલ્પ ન થાય ને મારવા માંડે. તું પ્રેમથી એનું ચિંતન કરતોય ભલે અને દ્વેષથી એનું ચિંતન કરતોય ભલે, એનું ચિંતન થશે એ જ તારે માટે બંધન છે. આ દુનિયામાં માણસને ચિંતન થાય છે કાં તો રાગથી અને કાં તો દ્વેષથી. તમે તપાસ કરી જુઓ, તમને કોઈ માણસમાં બહુ પ્રેમ હોય તો તમને એ માણસ યાદ આવ્યા કરે, અને કાં તો તમને કોઈ માણસ સાથે બહુ વેર હોય તો તમને એ માણસ યાદ આવ્યા કરે, કાં તો તમને કોઈ માણસ પ્રેમથી 2-3 લાખ રૂપિયા ભેટ આપી જાય કે વાપરો તમ તાર, તમારે અત્યારે સ્થિતિ નબળી છે,
મુજાશો ને હું બેઠો છું, તો તમને એ માણસ યાદ આવ્યા કરે, બહુ ભલો માણસ. આવા ટાણે ઉભો રહ્યો બાકી કઈ વાત છે? આપણે તો આવો ધાર્યો ને બહુ સારો. અને ખરેખર તમે મુશ્કેલીમાં અને એમાંય તમારે 2-3 લાખ લઈને વયો જાય તોય સાંભળ્યા કરે, મારો બેટો પણ કે આવો પડે, આવો ભટકાણો હો બાકી. રાગ અથવા તો દ્વેષ ચિંતનનું કારણ બને છે, માટે રાગનો અભાવ એનું નામ જ વૈરાગ. પછી એક દોરાવાય દ્વેષ નો થવો જોઈએ. તમે કહેશો કે તમે તો વાતો કરો તો એ તો જાણે દ્વેષમાંથી બોલતા હોય એમ બોલો છો. અમે કાપવા માંડીએ એટલે નિષ્કોળાનંદ સ્વામી કે મળીજો બલ્લા ખારી પણ ન મળીજો નારી.
સ્વામી કે ડાકણી વાઘણી જેવી એને કઈ કઈને કહીએ કેવી? સ્વામીએ ખંડન કર્યું છે. હાથ પગના નખ રાતા કર્યા છે તો એ તો
માણસોના કલેજા ફાડીને ખાધા છે એટલે લોહીવાળા થયા છે એટલે નખ રાતા છે, અમે એમ સમજીએ છીએ.
એના હોઠ રાતા છે એનું કારણ એ, એને માણસોનું લોહી પીધું છે એટલે એના હોઠ રાતા છે. આટલું કાપ્યું નિષ્કોળાન સ્વામીએ. એને કાપ્યું કાપ્યું તે કેટલું કાપ્યું તો કોઈ સીમા નહીં. એને જોઈને તો કે યારું આંધળો થઈ જાય, એ અડે તો અથાણું બગડી જાય, તો આપણી શું દિશા થાય, એવું બધું કાપ્યું. એ સર્પ આંધળો થઈ જાય તો આપણે આંધળા થાય જ ને, મને કહેવાનું શું હોય કે બહુ કાપ્યું બહુ કાપ્યું, તો આપણને એવું લાગે કે ખરેખર સ્વામીને એટલો બધો દ્વેષ હશે, એવું નથી. તો તમે કહેશો કે આને વૈરાગ કહેવાય, એવું એ નથી. કોઈ માણસ બહુ કાપે તો પછી વૈરાગ છે એવું પણ ના કહેવાય. એમ તો ઘણા કાપનારા પાછા વૈરાગ્ય ઘેરે, એવું નથી. એક જણો તો એના બાપાને એને તેડવા આવ્યા ને, તે કે ટેપ મૂકી દો, ટેપ મૂકી જોજો, હું મારા બાપાને એમને એવું કાપવું ઉડાડવું, એ કે મૂકી દો જલ્દી ટેપ થઈ જાય, પછી ઘરે જઈને પરણી ગયો, એવું નથી. વૈરાગ એની વસ્તુ જુદી છે, એને સમજાય તો બહુ ભલું થાય, નહીં તો કઠણાઈ પણ થાય, એવું છે. મેં એ પ્રશ્ન ઉઠાવ્યો હતો તો પછી આટલું બધું તિરસ્કાર ભર્યો, ખંડન કેમ? એમ ગુણાતીતાનંદ સ્વામી કે આ જગતમાં બધા મોતૈયા મોતૈયા કરે છે, મોતૈયા લાડુ મોતૈયા લાડુ, એમાં હું મોતૈયા તો કુતરાનું નામ હોય, એને કુતરા એ ઉપમાવી દીધો. લ્યો ગુણાતીતાનંદ સ્વામી કે શેરડી ઉભી હોય ને થોરિયા ઉભા છે એમ માનીએ તારે કે ખાવાનો ઘાટ ન થાય. હા, એમ એક એક વસ્તુનું તળિયા ઝાટક એમણે ખંડન કર્યું છે. આ ખંડન કરવાની પાછળ આશય ફક્ત એટલો જ છે કે એમાં આપણે જે રાગ છે ને એ રાગ તૂટે બસ. પછી રાગ તૂટે ત્યાંથી બંધ કરી દેવું. પછી રાગ તૂટી જાય ને પછી 3-4 ફૂટ દ્વેષ ચડી જાય, હા હા, એ તો આણી કરીને ઓલી કરી બંધન થયું. તમને ખબર હોય તો કોઈ જગતમાં માણસ ત્રાજવા લઈને જોખવા બેસતો હોય, આપણે એને કહીએ કે ભાઈ કિલો ઘી આપો, પછી તપેલી મૂકે ને એક બાજુ કિલો મૂકે અને પછી એમાં ડોયે લઈને ઘી નાખવા માંડે, પછી એ પલ્લું ઊંચું રહે ત્યાં સુધી ઘી નાખે, પછી બરાબર કાંટે આવી જાય એટલે નાખતો બંધ થઈ જાય, કે તો જી ક્યાં કરે? શું કેવું તમારું? હે, ઓછું રહે ત્યાં સુધી નાખે, પછી માપે આવી જાય એટલે તરત એમ કે ઘઉં લઈ લો, થઈ ગયું કિલો, કે પછી દ્યાદેશ કરવાનું ત્યાં વધી જાય. એમ જ્યાં સુધી આપણને એ પદાર્થમાં રાગ છે ત્યાં સુધી તમે ખંડન કર્યા કરો, દ્યાદેશ કરો, રાગ તૂટી જાય અને પછી ત્યાંથી પૂરું થઈ જાય. કે પછી તે દ્વેષ કરી નાખવાનો, દ્વેષ ન કરી નાખાય, કા રાગ બંધનકારી છે એમ દ્વેષ બંધનકારી છે. તમે ઘી ઓછું આપો તો પણ અન્યાય છે, તમે ઝાઝું આપો તો પણ અન્યાય છે, એ કઈ ન્યાય નથી. કાંટો કાંટ જોખીને આપો તો જ સાચું, રાગનો અભાવ થાય એટલે પૂરું. એટલા માટે સાધુ પુરુષો, શાસ્ત્રો, સંતો, મુમુક્ષુ આત્માઓ, જિજ્ઞાસુ પુરુષો પંચવિષયાદિકનું ખંડન કરે છે. ખંડન કરીને કહેવાનું ફક્ત એટલું છે એમનું કે એમાં રાગ છે એને તોડી નાખો બસ, અને તમને વિષયમાંથી રાગ તૂટી જાય. પછી એમની કથાએ કરવી તમારા માટે જરૂરી નથી. એમ પછી બીજાના સમાસ માટે તમે બોલો કે ખંડન કરો હોય તો ઠીક છે, બાકી એ જેટલું ન યાદ આવે એમાં મજા, ભૂલી જાઓ, બિલકુલ ભૂલી જાઓ. દ્રષ્ટાંત ખાતર કહું છું કે હાલ જેની સાથે ગ્રસ્ત આશ્રમમાં લગ્ન થયા હોય તે પત્ની હોય ને એમાં માણસને પ્રેમ હોય, અથવા પત્નીને પુરુષ હોય એમાં હેત હોય કે આ મારો પતિ, અને બંનેને પાછા દીકરાઓમાં હેત હોય કે આ મારા દીકરા. પણ એટલું યાદ કરો કે આગલા જન્મના તમારા પત્ની ને દીકરા તમને યાદ છે, ખબર છે કોણ હતા, છે સ્મૃતિ? બસ એવી જ રીતે અત્યારે છે અને ભૂલી જાઓ, બસ ભૂલી જવાનું જ છે, તો થઈ ગયો વૈરાગ, લ્યો અભાવ, રાગાભાવ થઈ ગયો, ભૂલી જાઓ. આગળના જે પતિ પત્ની છે એમાં પ્રેમય નથી ને દ્વેષ પણ નથી એમાં કોઈમાં, એમ અત્યારે જે છે એમાં પ્રેમ પણ ન રહે ને દ્વેષ પણ ન રહે. રાગ પણ દુઃખનું કારણ બને છે અને દ્વેષ પણ એટલો જ દુઃખનું કારણ બને છે. રાગ ભગવાન ભૂલાડે છે એટલો જ દ્વેષ પણ ભગવાન ભૂલાડે છે, બે એક હરખું છે. માટે ઘણી વખત રાગનો અભાવ કરતા 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 દ્વેષ કરી નાખે એનો અર્થ હું, હે, એ નકામું છે, સમજવું જોઈએ. પાછા ફૂંફાડા મારતા હોય એમ ને એમ કેમ એમ, એટલે ભાઈ એમ ન હોય, ઔદાસીન્યમ, બસ તમે ઉદાસ રહો સંસારથી. આ સંસારની કોઈ વસ્તુનો નાશ કરવાની તમારામાં તાકાત નથી, બને જ નહીં. આ જગતમાં શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ છે, તમને બહુ હેત થતો હોય તમે કઈ ભડાકે દઈ શકો એમ છો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધને? બને છે, કોઈ દી શક્ય છે? પણ તમે એમાંથી ઉદાસ થઈ જાઓ તો તમારા માટે કોઈ બંધનકારી નથી. આ જગતમાં અનેક રૂપ છે, અનેક શબ્દ છે, અનેક સ્પર્શ છે, અનેક ગંધ છે, અનેક રસ છે. તમને તો બંધન એ જ કરવાના કે તમને જેમાં રાગ થાય, બાકી કોઈ નહીં. હું ઘણી વખત કહું છું આ દુનિયામાં ઘણી સ્ત્રીઓ મરી જાય તો તમે કાંઈ રહો નહીં, કા તમને જેમાં આ મારી એમ થઈ ગયું હોય એ મરે તો જ રહો. ઘણા છોકરાઓ છે એ મરે એમાં કોઈ રડે નહીં કાંઈ, પણ જેમાં આ મારો મારો એમ થતું હોય ને માલિકોથી ટેટ ડૂટી હતી, ઈવડો એ મરે તો અડધો થઈ જાય, આ મારો મરી ગયો એમ. બાકી ભલે ને બધા એના મરી જાય, છે લેવા દેવા કાંઈ આપણે? કા એ દીકરા નહોતા, આપણા કરતા રૂપાળો હોય, આપણા દીકરા કરતા બુદ્ધિશાળી હોય, ભણેલો હોય, બધું હોય તો એ મરી જાય તો આપણે ન રડીએ? કાં તક આપણને એમાં હેત ક્યાં હતો, આપણને એમાં રાગ ક્યાં હતો, એમ મમત્વ ક્યાં હતો? અરે વિચાર કરો, જે રાગ છે એ જ દુઃખદાયક છે. વાસ્તવિક તત્વ દ્રષ્ટિએ જોવો તો પુરુષને સ્ત્રી નડતર રૂપ નથી, અને નારીને પુરુષ પણ નડતર રૂપ નથી, છોકરા નડતર રૂપ નથી, સંપત્તિ પણ નડતર રૂપ નથી, ધન પણ નડતર રૂપ નથી, ઘર મકાન બંગલા રાજભોગ પણ કોઈને કોઈ નડતું નથી. જનક રાજા ભર સમૃદ્ધિની બીચમાં હતા, એને કશું જ નડ્યું નહોતું. કેમ? એને કોઈ વસ્તુમાં મમત્વ નહોતું, કોઈ વસ્તુમાં એને પ્રેમ નહોતો. એમ આપણે કોઈ વસ્તુમાં મમત્વ અને પ્રેમ ન હોય તો આપણને કોઈ નડે એમ જ નથી. પણ મમત્વ અને પ્રેમ કરીને બેઠા એટલે એ છે ને ફાટલી કોપી નશે ને તોય નડશે. હા, ફાટલી કોપીન વાંકી તુંબડી તો બી નડે, તો પછી રમણીય પદાર્થ નડે એમાં કહેવું શું? હા, નડે જ. માટે રાગ ભગવાનના ભક્ત તોડે, રાગા ભાવ. આટલી બાબત સમજી લે માણસ. હવે એક વાત બહુ સમજવા જેવી છે, ઔદાસીન્ય આવવું, રાગનો અભાવ થવો. આ સંસારમાં આપણે ખેંચાતાણ જો કાંઈ હોય તો મમત્વની ને રાગની જ છે, નહીતર કોઈ દી હોઈ શકે નહીં. પરમાત્માની ભક્તિમાં અતિશય મન જ્યારે તરબોળ થઈ જાય, એકદમ પ્રેમ પ્રગટે, અને એટલે જ કીધું ભગવાનમાં પ્રેમ ને બીજે નહીં. અને પ્રેમમાં જ્યારે ભક્ત ભગવત ભક્તિમાં રસબોળ હોય ત્યારે એને સંસારના પદાર્થ બધા દેખાય, સંભળાય, અનુભવાય, પણ એને મનમાં કાંઈ થાય નહીં. એને બધું દેખાય, બધું સમજાય, અનુભવાય, પણ એમાં કાંઈ એને કોઈ દી કાંઈ ગાઢ સંકલ્પ કે એવું કશું થાય નહીં. થાય તો સહજ થાય, પણ કોઈ દિવસ એમાં રાગ ન થાય. સાત મે માળે કોઈ માણસ અગાસીમાં બેઠો હોય અને રસ્તે બે માણસ ઝઘડે, સાયકલ અડી જાય ને એકાબીજાના કાંસલા પકડે, તો ઓલો માણસ છે તે તને આગાશી તો બેઠો બેઠો જોવે, જોયા કરે, એને બીજું કાંઈ ન હોય. ટીકીને ધૂપકો મારી જેઠો ન પડે, હા જોયા કરે બસ. એમ ભક્તિ માર્ગમાં ઉપર ગયેલો માણસ એ પછી સંસારને એમ જોયા કરે, એમ કોઈ બાજતા હોય, કોઈ હેત કરતા હોય, કોઈ રોતા હોય, કોઈ હસતા હોય, એ જોવે. પણ એની ભૂમિ બહુ ઊંચી છે એટલે એને એની કોઈ અસર ન હોય. હોય એમ, આ તો બધો સંસાર છે, હોય. આવું એને હૃદયમાં વર્ત્યા કરે તો સમજી લેવું કે હવે વૈરાગ થયો છે, એમ ઉદાસીન્ય આવ્યું છે. બાકી તો ધડાકૂટ છે, કદાચ આ અધ્યાય સાંભળતા થઈ જાય, થઈ જાય. આત્મજ્ઞાન થઈ ગયું, પરમાત્મ જ્ઞાન થઈ ગયું, અને હવે વૈરાગ આવે છે આ વર્ણનમાં, એટલે કદાચ વૈરાગ થઈ જાય. આ તો છાવણી છે, છાવણીમાં જ આ કથા હોય ભાઈ, અને આવી કથા એમ જ કરાય. બાકી તો ટાઈમ નથી હોતો અમારે. જ્યારે 17,000 શ્લોક એક હામતા કથા કરવા લઈને બેસીએ ને ત્યારે આ શ્લોકો કાંઈ કામમાં નથી આવતા. પારાયણોમાં સત્સંગી જીવનની હરિગીતા તો અમારે ખાલી 2 કલાકમાં કહેવાની હોય, માંડ એટલો સમય હોય. જે હરિગીતાની કથા આપણે 13 દિવસમાં લીધી, એ કથા અમારે ખાલી 2 કલાકમાં જ પારાયણમાં પૂરી કરવાની હોય. કા આપણે તો આ 13 દિવસમાં 5 અધ્યાયની જ કથા કરવા બેઠા છીએ, અને જ્યારે પારાયણ હોય ને ત્યારે તો આખાય સત્સંગી જીવનના 319 અધ્યાયની કથા કરવાની હોય. એટલે આમાં કાંઈ થોડું ઊભું રહેવાય, પછી વૈરાગ સમજાવવા થોડું રહેવાય. એટલે એમાં બહુ સમજાવતા નથી હોતા એટલે નથી થતો, પણ આમાં તો આખો અધ્યાય વાંચો છે એટલે લગભગ થઈ જવાનો. 20 તારીખે ખબર પડે કેટલા નથી હોય. અદભુત કથા છે, અદભુત. એમ ભગવાન જેવા ભગવાન જેના વક્તા છે અને મા ભક્તિ સ્વયં જેના શ્રોતા છે, એ કથા સામાન્ય કેમ હોય એમ હું કહું છું. એ કથા અદભુત જ હોય ને. બીજી એક વાત તત્વની દ્રષ્ટિએ કહું છું, જોકે કદાચ આ સભામાં એની જરૂર પણ નથી, એટલું તત્વ ચિંતન કર્યું હોય એવું પણ હોય નહીં, પણ કહું છું કે એક ભગવાન સિવાય, અહીં એવો શબ્દ લખ્યો ને, ભગવંતમ વિના અન્યત્ર, એક ફક્ત ભગવાન બાદ કર્યા, અને એ સિવાયની વસ્તુ, એટલે એની સામે હું તમને પ્રશ્ન કરું કે ભગવાન સિવાયની વસ્તુમાં આપણો આત્મા આવે? ફક્ત એક ભગવાનને જ બાદ કર્યા, બાકીનું આ જગતમાં જે છે તે તમામમાં રાગનો અભાવ, એક ભગવાન સિવાય બધામાં. આત્મા ભગવાન સિવાય કહેવાય કે ભગવાન કહેવાય? ભગવાન સિવાય કહેવાય ને. હા, એટલે એમાંય પ્રેમ નહીં. જેમ બધું ભૂલી જાઓ છો ને, એમ તમારો આત્માય ભૂલી જાઓ અને સમ્યગથી આ ભગવાનમાં લીન થઈ જાઓ. આ સાચો વૈરાગ છે. કહો, આવે છે મગજમાં? સ્વસ્વરૂપ પણ વિસરી જાઓ, એમાંય નહીં, એક મૂર્તિ સિવાય કાંઈ નહીં, કશું ન દેખાય, ખુદ ખોવાઈ જાય, પોતે ખોવાઈ જાય, પોતાની ભાન નહીં, ખબર નહીં, કાંઈ નહીં. આટલી ઊંચી કક્ષાએ વૈરાગ્ય હોઈ શકે છે? કહો, થઈ શકે છે? એટલે ભગવાનના ભક્તો આવું વૈરાગ્યનું સ્વરૂપ સમજે. ભગવાને આટલી વાત કરી વૈરાગ્યની, એટલે અહીંયા માતા પ્રભુને પ્રશ્ન કરે છે. પ્રેમ વૃત્યુ વાચ, માં કહે છે, વૈરાગ્યમીદૃશં કૃષ્ણ જીવાનામુદ્યાત કથં વક્તુમર્હસિ સર્વાગ્નો મહ્યં તત્તત્વતો ભવાન. માં કહે છે કે પ્રભુ, વૈરાગ્યનું સ્વરૂપ તો આપના મુખેથી મેં સમ્યગતયા સાંભળ્યું, પરંતુ આપ સર્વજ્ઞ છો એટલે તમને પૂછું છું. પ્રભુ, આપ મહા આનંદના સાગર છો, કૃષ્ણ છો, તો હે તત્વવિત પ્રભુ, તમે તત્વથી મને વૈરાગ્ય ઉત્પન્ન કેમ થાય એનો ઉપાય કહો. આ પ્રશ્ન કર્યો. હરિગીતાના 5 અધ્યાયો છે, એમાં માતાએ ખબર નહીં ધર્મ કઈ રીતે ઉત્પન્ન થાય, જ્ઞાન કેમ ઉત્પન્ન થાય એ પ્રશ્ન કર્યા નથી, પણ વૈરાગ્યની કથા આવી ત્યાં પ્રશ્ન કર્યો છે કે વૈરાગ્ય કેમ આપણામાં ઉદય થાય. માનો કે આપણે વૈરાગ્યવાન થવું છે તો એને માટે કંઈ ઉપાય ખરો? આપણા હાથની વાત ખરી, આપણે ધારીએ તો વૈરાગ્યવાન થઈ શકીએ ખરા? બની શકે આપણાથી? થાય, અને થતું હોય તો કરવું જ છે, અને થાય, અશક્ય તો નથી. તમે સંકલ્પ કરો કે મારે જોરદાર વૈરાગ્યવાન થવું છે, થાય. ઘણા એમ કે મારે વૈરાગ નથી, તેમાં મરી ગયા જેવો શું થઈ ગયો? વૈરાગ કરવો એ તારા હાથની વાત છે. જેમ માણસ શાક બનાવી શકે છે એમ વૈરાગ પણ બનાવી શકે, તૈયાર કરી શકે, થાય વૈરાગ, ન થાય એવું નથી. અને કોઈ એમ કહે ના વૈરાગ થાય જ નહીં તો મોક્ષ જ ન થાય કોઈનો. તમારો કર્યો મોક્ષ થાય એમ છે કે નહીં? મોક્ષ તમે કરી શકો કે ન કરી શકો? તમારા આત્માનો કરી શકો તો વૈરાગ કરી શકો ને. કહેવાનું શું હોય, જેને જરૂર હોય એને કરી શકે છે વૈરાગ. ભગવાન બોલે છે, માતાના પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ અદ્ભુત વાત કરે છે, અને એમાંય બે વાત કરે છે. સાંભળીએ ભગવાનના શબ્દોમાં. શ્રીહરિ ઉવાચ, વૈરાગ્યસ્ય સમુત્પત્તિ સર્વેષામપિ દેહિનામ લોકાનામ ચૈવ ભોગાનામ ભવતિ ક્ષયદર્શનાત. વૈરાગ્યસ્ય સમુત્પત્તિ ભવતિ, વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, વૈરાગ્ય મળે છે. આપણો કેળવો કેળવાય છે, આપણો પેદા કેરો પેદા થાય છે, પામી શકાય છે. માટે હિંમત હારવાની કોઈ જરૂર નથી, પ્રયત્ન કરો. અને એમાંય મેં ઘણી જગ્યાએ ઘણી વાર કીધું છે, પણ ખબર નહીં મગજમાં આવતું હોય કે ના આવતું હોય. આપણે વૈરાગ્ય ઉત્પન્ન કરવો હોય તો એમાં એવું નથી કે મહિનો ભૂખ્યા રહેવું પડે, અથવા તો ખૂબ કંઈક શરીરને કષ્ટ દેવું પડે એવું બી નથી. ફક્ત સમજણ ફેરવો એટલે વૈરાગ થાય, કાંઈ કરવાનું. આપણે એમ માનીએ છીએ ને કે આ વસ્તુમાં સુખ છે. બસ કંઈક એવા વિચાર શીખો સાધુ પાસેથી કે જેમાં આપણને સુખ દેખાય છે એમાં દુઃખ દેખાય, એટલે વૈરાગ થાય. હા, હું શોર્ટ શબ્દમાં તમને એવું રહેતું હોય કે આ મારો દેહ કેવો સરસ છે ને હું તો આટલા વર્ષ જીવીશ, પણ તમે ખાલી એટલું સમજો કે અત્યારે હું આત્મા આમાંથી નીકળી જાઉં તો આ શરીરને લાકડામાં સળગાવ તો 15 મિનિટમાં શરીર શરીર મટીને રાખ થઈ જાય. માટે અત્યારે પણ રાખ જ છે, રાખ માનો ને. હા, આમ નાશવંત તમે એને જુઓ એટલે તરત વૈરાગ થાય. બે જ બાબત છે વૈરાગ થવા માટે. ભગવાને કીધું ક્ષય દર્શનાત, એક ઉપાય કે તમે આ જગત નાશવંત છે અને એને નાશ પામતું તમે જો જોઈ શકો, તમારી આંખમાં કંઈક સંત સમાગમથી એવું અંજન અંજાય, કોઈ ગુરુ એવા મળે, કોઈ સંત એવા મળે, તમારી આંખમાં જગત નાશવંત છે એવી કંઈક અંજન આંજી દે અને તમને એવી દ્રષ્ટિ મળી જાય કે જે પદાર્થ તમે જોવો તે પદાર્થમાંથી તમને એમ જ વિચાર આવે કે આ નાશવંત તો ખરું જ. ગમે એવું સૌંદર્યવાન સ્વરૂપ દેખાય તો એમ થાય કે એકવાર આ વૃદ્ધ થઈ જશે, લાળ શેડા પડશે આ દેહમાંથી અને આ શરીર પણ એકવાર સ્મશાનમાં હળગીને ખતમ થઈ જાય, હતું નહીં હતું થઈ જવાનું છે. માટે એમાં મોહ કરીને કામ શું છે? જે અનાદિ મહાપ્રભુ મહામંગલમૂર્તિ ભગવાન સદાય આપણી સાથે છે, હતા ને રહેવાના છે, કદાપી નાશ નથી પામતા એવા ભગવાનમાં જ વાલ કરાય ને, આમાં કેમ કરાય? બસ એને નાશવન જુઓ તો વૃત્તિની આ તૂટી જાય તરત જ. એક અને બીજી દ્રષ્ટિ, તમે જગતને જો દુઃખરૂપ જુઓ એ આગળ આવે છે. પ્રથમ ભગવાન નાશવંત બાબત સમજાવે છે અને કદાચ જગતને તમે નાશવંત ના જોઈ શકો તો બી બીજો ઉપાય છે. શું? દુઃખ દ્રષ્ટાપી દેહી નામ તત્સમુદ્ભવા. તમે જગતને નાશવંત ના જોઈ શકો પણ તમે જગતને દુઃખરૂપ જોઈ શકો ને તો પણ વૈરાગ થાય. આ બે ઉપાય છે. કહો, આપણા હાથની વાત છે કે નહીં? અને ખાલી જોવાનું છે, એ રીતે ખાલી એ રીતે માનવાનું છે ને ચિતવવાનું છે. કરો પ્રયાસ, થઈ જશે વૈરાગ, જરૂર થઈ જાય. પછી મારો કાંઈ એવો અર્થ કહેવાનો નથી કે તમે ભગવા પહેરો ને આ બાજુ આવો, જરૂર નથી. વૈરાગ હોય તો ભગવા પહેરાવાની જરૂર નથી ને વૈરાગ ન હોય તો ભગવા પહેરાયાનો કોઈ અર્થ નથી. બોલા, આયુર્વેદિક દવાવાળા કહે છે ખબર તમને, એ કે ચરી પાળો તો દવા લેવાની કોઈ જરૂર નથી ને ચરી પાળો નહીં તો દવા લીધી એની કોઈ જરૂર નથી. આયુર્વેદના ડોક્ટરના કાર્ડમાં લખ્યું હોય. માટે ચરી પાળો ને દવા કરો એમ. તમે ચરી જ પાળતા હોત તો તમારે દવા કદાપી લેવી પડત જ નહીં એમ. હે, તમે ચરી પાળી નથી ને હવે દવા લ્યો છો ને દવા લ્યો છો ને ચરી પાળતા નથી તો દવા લ્યો છો એનો કોઈ અર્થ નથી એમ. એટલા માટે કહું છું કે વૈરાગ જો થઈ જાય તમને તો વેશાંતરની જરૂર નથી. અને વૈરાગ નથી થયો ને તમે વેશાંતર કરીને બેઠા છો એનાથી તમને કોઈ ફાયદો નથી. એનાથી શું ફાયદો થાય? માટે સાચી સમજણ કેળવો બસ. અને એના માટે જે સાચી સમજણી પામ્યા હોય, જેને બધું સમજાતું હોય એવા સાધુને સેવો બરાબર, એની પાસે બેહો, એની વાત બરાબર પી જાઓ, એની વાત હેતથી તમે સાંભળી લ્યો તો એના ગુણો તમારામાં આવે, જરૂર આવે. અંતે તો આ જ સાધન છે. આ ક્ષય દ્રષ્ટિ અને દોષ દ્રષ્ટિ બે દ્રષ્ટિ મહારાજે અહીંયા માતાને કહી કે ક્ષય દ્રષ્ટિથી વૈરાગ થાય અને દોષ દ્રષ્ટિથી વૈરાગ થાય. જગત ક્ષય થાય છે, જગત દોષિત છે, જગત નાશવન છે, બસ આ બે જ વસ્તુ સમજવાથી વૈરાગ થાય છે. પણ એ બે દ્રષ્ટિ પામવા માટે જે બે દ્રષ્ટિ પામ્યા હોય એવા માણસનો સમાગમ કરવો પડે છે, જરૂર જરૂર પડે છે. એક વાત તમે ધ્યાનમાં લેજો કે જે માણસમાં જે ગુણ છે તે ગુણ તે માણસના સંસર્ગથી જ આપણામાં આવે. દોષ યા તો ગુણ વાતાવરણથી જ માણસમાં પ્રવેશે છે. વૈરાગવાન પુરુષના વાતાવરણમાં રહેવાથી આપણને બધી જ ક્રિયામાંથી આ ક્ષય દ્રષ્ટિને દોષ દ્રષ્ટિ દેખાય. પણ આપણે બધા જ્યાં રહીએ છીએ ત્યાં આપણી ફરતા જે રહે છે ને આપણા બેકગ્રાઉન્ડ આપણું સર્કલ એ બધું મહારાગાંધ છે, એકદમ આસક્તિવાળા છે એ બધા. એટલે એની ભેગો આપણો ઉછેર છે. એટલે એ બધા વાતો કરે, એ બધા જીવતા હોય, એની ભેલા આપણે એવું જ જીવતા હોઈએ. એટલે મેં નતો કીધું હું મોટો ઘેટો એમ, હા એવું થઈ ગયું છે. એટલે આપણને વૈરાગ થવો બહુ અશક્ય છે. કઈ રીતે થાય? આપણે જેને ભેગા રહીએ છીએ, હેતથી વાતો કરીએ છીએ સુખ દુઃખની, એને કોઈને વૈરાગ છે? તે વળી એ આપણને અડત વૈરાગ થાય, આપણે યારે વાત કરે તો વૈરાગ થાય, એનું જીવન જોઈએ તો આપણને કાંઈ જ્ઞાન થાય એવું છે? એવું જ્ઞાન થાય એવું કાંઈ, વૈરાગ થાય એવું કાંઈ દેખાય છે તમને એમાં? ત્યાંથી તો કશું નીકળે એમ નથી. અને માટે કહીએ છીએ કે સંત સમાગમ કરો. હું તો ઘણી વખત એવું કહું છું કે તમે 360 દિવસ ઘરમાં રહો છો, સંસારમાં બૈરા છોકરા સાથે રહો છો, હું કહું છું કે તમારા વર્ષમાં તમે કોઈ દિવસો એવા કાઢ્યા છે કે આપણે બસ સંતો ભેળા જ રહેવું એમ? ઘણી વખત હું કહું છું કે બને તો વર્ષમાં 10 કે 15 દિવસ, બને તો એક માસ, એક વર્ષમાં એક માસ સાધુ ભેળા જ રહો. હા બસ એની ભેળા રહો, એની ભેળા જમો, તમને સંતો ના નહીં કહે. આવી જજો પૂજા લઈ, એની ભેળા જ રહો, એની ભેળા જ ત્યાં જ સંતો જમે, ત્યાં જમો. સંતો આરામ કરતા હોય, ત્યાં આરામ કરો એવું બોલતા. એનું તમે જોવો તો ખરા, એનું જીવન તો જોવો, એની ભેળા તો રહો. તમને ખબર પડશે કે આ લોકો ભગવાનની ભક્તિમય જિંદગી જીવી શકે છે એમ. આ લોકોને આ જગતનું કંઈક પદાર્થ નાશ થાય કે પદાર્થની પ્રાપ્તિ થાય એનું આને કાંઈ છે નહીં એમ. આપણે જેમ અર્ધમુવા થઈ જઈએ છીએ એવું એની તો આ લોકોને કાંઈ અસર જ નથી એમ. બોલો તો કામ થઈ જાય તમારું. હા વેશાંતરની કોઈ જરૂર નથી, પણ વાસાંતરની જરૂર તો ખરી. કદાચ વેશાંતર ન કરો તો વાસાંતર તો કરો જ. જ્યાં તમે જે કૂવામાં રહો છો ને એ કૂવામાં જ બહાર નીકળો તો ખરા જ. સ્થળ બદલો, સ્થળાંતર તો કરો જ, તો જ સમાસ થશે. અને ઠીક છે એકવાર તમે પક્વ વૈરાગી થઈ જાઓ અને પછી કદાચ ઘરે જઈને રહો તો પણ તમને બંધન થવાની શક્યતા નથી, પાકા થઈ ગયા એટલે. પણ વિદ્યા ભણવા માટે જેમ સ્કૂલમાં જવું જરૂરી છે, એમ સંત સમાગમમાં રહેવું જરૂરી છે વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે. આપણે જગતને કોઈ દી નાશવંત છે એવી નજરે નિહાળ્યું નથી, અને જગતના તમામ પદાર્થમાં દુઃખ ભર્યું છે. એ દુઃખ નામના આ લેબોરેટરીમાં આપણે લોહી તપાસવા મોકલીએ ને, લોહી તપાસવા, તો એ લોકો લોહીના બધા પાસા તપાસે. શ્વેતકણ જોવે, રક્તકણ જોવે, લોહીની ચિકાશ જોવે. અને અમુક માણસના લોહીના અમુક તત્વો જ એને ખાસ કરીને તપાસવાના હોય છે, એટલે એ તત્વો જ તપાસે. એમાં જોઈ લે કે એમાં કયા જીવાણુ છે, હે ફાલ્સીફેરમ છે, મેલેરિયા છે, કેવો છે, ટાઈફોઇડના જીવાણુ છે, શું છે શું તપાસ કરે અને પકડી પાડે એ લોકો. મેં સુગરનો ભાગ વધારે છે, હું ભળી ગયું છે આમાં, જોઈ લે છે એ લોકો. એમાં આપણે પણ આપણા મગજની લેબોરેટરીમાં આ જગતને તપાસવાની જરૂર છે. આમાં કેટલા ટકા હું છે એમ એક એક વસ્તુને ખરેખર લેબોરેટરી ચેકિંગ કરવાની જરૂર છે. અને એમાંથી જેમ આ લોકો તપાસ કરીને ઝીણામાં ઝીણા જંતુને શોધી કાઢે છે કે એમાં આટલા ટકા મેલેરિયાના જંતુ છે, એમ આપણે દરેક વસ્તુમાંથી શોધી કાઢવાની જરૂર છે કે આમાં આટલા ટકા દુઃખ છે. આવે છે મારી વાત મગજમાં? આટલા ટકા સુખ છે ને આટલા ટકા દુઃખ છે, જોઈ લેવું જરૂરી છે તપાસથી. કોઈનું લોહી તપાસે તો એમાં એ કહી શકે એમાં આટલા ટકા શ્વેતકણ છે, આટલા ટકા રક્તકણ છે. પછી એ કહેતા હોય છે કે તમારા રક્તકણ ઘટી ગયા છે, શ્વેતકણ વધી ગયા છે, અથવા આમ થઈ ગયું છે તેમ થી આને વધારવાની જરૂર છે. એમ આપણે દુનિયાની તમામ વસ્તુ જે આપણા સંબંધમાં આવતી હોય એ તમામ વસ્તુમાંથી આ જોવાની જરૂર છે કે આમાં દુઃખ કેટલા ટકા અને સુખ કેટલા ટકા. બસ આ પરિમાણ કાઢતા જો તમને આવડે તો વૈરાગ થતા ક્યાં વાર છે? કારણ કે એ તો હાવ ઉગાડી વાત છે, 90% દુઃખ ને 10% સુખ. બોલો, હા સાચી વાત. ગમે તે વાત તમે લ્યો, 90% દુઃખ હોય જ, 10% સુખ બધી જ બાબતમાં. આજ તમે કરજો ને ચેકિંગ, તમને ખબર પડશે. કાંઈ ન ખબર પડે તો ખાલી તમને એટલું જ હું પૂછું કે તમે જન્મીને આવડા મોટા થયા એમાં કેટલા ટકા શાંતિનો અનુભવ કર્યો ને કેટલા ટકા ઉદ્વેગમાં રહ્યા એ મને કહો ને. તો કહે છો કે 90% ઉદ્વેગ ને 10% શાંતિ. ને આજ માપશે ને આવી ગયું, ચેકિંગ થઈ ગયું, ખબર પડતી હોય તો, પકડાતું હોય તો. તમારા કાચમાં દુઃખના પરમાણુ તમે જોઈ શકતા હો તો, બસ એક દ્રષ્ટિ છે. દુઃખ દ્રષ્ટા એવમ ક્ષય દર્શનાથ વૈરાગ સમુત્પત્તિ થાય. આમ ભગવાન માતાને સમજાવે. તમે કહો હવે આવું કોઈ શાસ્ત્રમાં સમજાવ્યું છે? કેટલું સચોટ સિદ્ધાંત બદ્ધ સમજાવ્યું છે. હવે વિગતવાર સમજાવે છે. પહેલાં સૂત્રાત્મક સમજાવે એક વાક્યમાં, પછી એના ઉપર એમનામ લાંબુ લાંબુ વિવરણ કર્યા જાય છે. એવી જ રીતે આમાં વિવરણ કર્યું છે, સરસ મજાનું છે. ભગવાન કહે છે કે માં ક્ષય દર્શનામ ભવતી. જીવાત્માના જે કાંઈ ભોગો છે, જે કાંઈ સ્થાનો છે, જે કાંઈ છે દેહ દૈહિક પદાર્થ, અર્થાત આગળ જે મેં તમને લિસ્ટ કીધું, દેહ ને દેહના સંબંધી, પુત્ર, ઘર, કુટુંબ, જે કાંઈ આખી એક સૂચિ બતાવી, એ તમામ સૂચિને બે દ્રષ્ટિએ જોવો. એક પહેલી દ્રષ્ટિ કે આ બધું નાશવંત છે, આ શરીર નાશવંત છે, શરીરના સગા બધાય નાશવંત છે, જેમાં આપણે રહીએ છીએ ઘર પણ નાશવંત છે, આપણા સંબંધમાં આવતા વાહનો, પદાર્થો, ધંધા, રૂપિયા, માલ, મિલકત, જેમાં તમને એ જ છે, તમામ વસ્તુ નાશવંત છે. અર્થાત એક દિવસ નહોતી અને એક દિવસ નહીં હોય. એક વાર નહોતી, એક દિવસ નહીં હોય. એક જ તમને વાત કરું, આપણે અહીં બધા બેઠા છીએ, આજથી 100 વર્ષ પહેલાં આમાં બેઠા છીએ કોઈ નહોતા, હતા? આ 1994 છે. હું તમને પૂછું કે 1894 આમાંનો કોઈ હતો? આ પછી કહું તમને, 2094 આમાંનો કોઈ હશે? કોઈ ન હોય. સમજી શકાય છે જગત નાશવંત. હવે મને કહો જ્યાં હોય ને હલવાવાની જરૂર ખરી કાંઈ? હે, અજ્ઞાની જ મુવા છે ને આપણે, બીજું છે શું? હેત થાય છે એનું કારણ જ આ છે કે અજ્ઞાન છે, અવર કાંઈ નથી. એકવાર જ્ઞાન થાય તો હેત કરવું હોય તોય ન થાય. મહારાજ કહે છે કે અમે બાળાત પ્રીતિ કરવા જઈએ છીએ મધ્યના તીરમાં, તો પણ અમને ક્યારેય પ્રીતિ થતી જ નથી. એમ બળાત અમે મન જોડવા માગીએ છીએ, છતાંય પણ પંચ વિષયમાં, અને એ પણ જગતના રમણીયમાં રમણીય સારામાં સારા પંચ વિષય હોય એમાં હું મારા મનને બાંધવાને ઈચ્છું, છતાં પણ બંધાતું નથી. કારણ કે મને સમજાઈ ગયું છે, સમજાઈ ગયું છે. સમજાઈ જાય એક વાર તો પછી બંધાય નહીં, ગમે એમ કરો તો એનો બંધાય. તમારે બાંધવું હોય તો એનો બંધાય, તો બીજા કેમ બાંધી શકે? એ કયો? હવે તમને સમજાતું હશે સ્પષ્ટ કે આપણામાં કાંઈક ખામી હોય તો પહેલી ખામી આ જ છે કે આપણે સમજ્યા નથી. એમ કા આપણે સમજ્યા નથી? અને સમજ્યા નથી એને માટે કોઈ ખામી હોય તો એ છે કે આપણે સમજવા ગયા નથી, એ સ્કૂલમાં બેઠા નથી, એ વસ્તુ જે ભણ્યા હોય એની પાસે એ ભણવા પણ ગયા નથી. ઘણી વખત થાય એવું, આપણે જઈએ છીએ નિહાળે અને આ સાહેબો હોય પણ એ સાહેબો જ ભણ્યા ન હોય, એ બિચારા ગુજરાતી ભણેલા હોય ને આપણે એને એમ કહી મને અંગ્રેજી ભણાવો, પણ એને ક્યાં અંગ્રેજીનું જ્ઞાન છે, એ તમને શું ભણાવશે? અને છે એવું પણ ખરેખર સમજો કે આપણને રાગ થાય છે એનું કારણ એ છે કે આપણને અજ્ઞાન છે, બસ ઓર કાંઈ નથી. જ્ઞાન હોય તો કેમ રાગ થાય? બને જ નહીં, કોઈ દિવસ થાય જ નહીં. હા, ગોતી કાઢો, ખરેખર ખામી છો. પછી તમે હો કે અમે હોઈએ, એ તો હું ચોખ્ખું જ કહેવાનું, એમાં અમારું ખેંચીશ નહીં કોઈ દી, ક્યારેય નહીં. વ્યાસાસને બેસીને જરાય ખોટું તો બોલાય નહીં, તાણાવાણ કે ખેંચાતા તો થાય જ નહીં, અહીંયા દોષ લાગે ને આ પીઠ ઉપર બેસ્યા પછી. સાચું જ કહેવું જોઈએ કે સાચું આ છે, તમે જોઈ લો નજરથી. હવે ભગવાન માતાને 4 પ્રકારના પ્રલયની વાત કરે છે, જગતને નાશવંત દેખાડવા માટે. એ પ્રલય વિના પણ આપણી રીતે, આપણે મૌલિક દ્રષ્ટિએ, આપણા અનુભવની દ્રષ્ટિએ આપણે ઘણું સમજી શકીએ એમ છીએ. હું તો કહું છું કે આ શાસ્ત્રનો આધાર છે, ભગવાન બોલે છે, માતા સાંભળે છે અને આપણે એમાંથી પામીએ છીએ. તદ સિવાય તમે તમારી બુદ્ધિથી સમજી શકો એવી વાત છે આ તો. તમને જો બુદ્ધિ હોય ને તો તમને સમજાય એવું જ છે, તમારી મેળે તમે ઘટાવી શકો. અને એટલે બહુ જ્ઞાની માણસો એમ કહે છે કે જગત વાંચતા આવડે તો તમારે શાસ્ત્ર વાંચવાની જરૂર નથી. સમજાય તમને આ વાક્ય? જગત તમને વાંચતા આવડે તો શાસ્ત્ર વાંચવાની જરૂર નથી, કારણ કે જગતમાં જે છે તે શાસ્ત્રમ છે. પણ જગતને વાંચતા તમને આવડ્યું નહીં એટલે તમારે શાસ્ત્ર વાંચવા પડે છે. અને ઘણા દુર્ભાગ્યને શાસ્ત્ર વાંચ્યા પછી એ જગત સમજતા આવડતું નથી, એ વળી ઈથી મોટી કઠણાઈ. શાસ્ત્ર કોઈ દી વાંચ્યા નથી અને જગત સમજતા ન આવડે તો એ તો સમજ્યા, પણ આવું છે નથી જોઈ શકાતું. એટલે શાસ્ત્રમાં, હા, શાસ્ત્ર વાંચવાથી જગત સમજવામાં તમને અનુકૂળતા આવી જાય. બિલકુલ, કોઈ મોટું બિલ્ડિંગ 25-30 માળનું જબરદસ્ત 1-2 એકરમાં બિલ્ડિંગ બાંધ્યું હોય, હવે એ બિલ્ડિંગ તૈયાર થઈ ગયું હોય, પછી એ આખા બિલ્ડિંગનો નકશો હોય, તમે આખું બિલ્ડિંગ ફરીને જોઈ લો તો તમારે નકશો જોવાની જરૂર નથી. તમારામાં એવી શક્તિ હોય તો આખું બિલ્ડિંગ ફરી લો, કેટલા દાદરા, કેટલા ફૂટ, કયો બીમ, કેટલી લોખંડ ડિઝાઇન, કેટલી આ છે તે છે, તમારી મેળે ફૂટપટ્ટી લઈને માપી લો, સમજી લો, વિચારી લો, તો નકશો જોવાની જરૂર નથી. તમે બિલ્ડિંગ ઉપરથી તમને આવડતું હોય તમે નકશો બનાવી શકો, આખું બિલ્ડિંગ જોઈ માપી કાઢવી અને એ રીતે તમે લીટા દોરીને બની ગયેલા બિલ્ડિંગનો નકશો તમે કરી શકો છો. કે ના થાય? થઈ શકે, પણ એ બધું તમારે મેળે વિચારીને તમારે કરવું પડે. શાસ્ત્ર છે એટલે આ જગતના સર્જન થયા પછી આ જગતમાં જે કાંઈ છે એને માપી સમજી વિચારી અને એનો નકશો દોર્યો, એ નકશો જ આ શાસ્ત્ર. તમે આખું બિલ્ડિંગ ફરો, ચડો, ઉતરો, માપો, એની તમારે જરૂર ન પડે. બસ તમે શાસ્ત્રમાં નકશામાં જોવો એટલે આ તમને બધું તૈયાર જ. આમ નકશો જોવો એટલે તમને ખબર પડી જાય કેટલા ફૂટ ઊંચાઈ, કેટલા ફૂટ પહોળાઈ, કેટલો કયો ઓરડો, કેટલા દાદરા, કેટલા માળ, તમે બેઠા બેઠા બધું જોઈ શકો. એમ બેઠા બેઠા આખા જગતને તમે જોઈ શકો, એમ નામ શાસ્ત્ર. હા, અને તમે ફરીને જગત જોઈ શકતા હો તો શાસ્ત્રને તમે જરૂર નથી. કેમ છે? જગતમાંથી જ શાસ્ત્ર બન્યું છે. હે, આ વૈરાગ્યની વાતમાં જગતમાંથી જ થઈ છે. આનો અર્થ એવો કહેવો નથી હો કે શાસ્ત્ર વાંચ્યો ને વાંચતા જ મૂકી દીજો. હા, પછી કહે છે સ્વામીજી એમ કહેતા હતા કે આમાં તો એ જ છે ને, બધું એ જ છે ને એમ. એટલે આપણે રોજ એક અધ્યાય અને એક વચના વાંચીએ તો કાંઈ જરૂર નથી એમ. પણ એ પાછું આપણું કામ નથી. બહુ અનુભવી ને જ્ઞાની સંતો એમ કહે છે, એમ કહે છે હોય એમ કે તમારો ઉપદેશ જો ખરેખર લેવો જ હોય તો દુનિયાની એક એક કણ તમને ઉપદેશ આપે છે. જગતનો એક એક પરમાણુ તમને બોધ આપે છે જો તમે લઈ શકતા હો તો, તમે જાગતા હો તો. જગતનો એક એક પરમાણુ તમને બોધ આપે છે. પણ તમે બુજાઈ ગયેલા હો ને, હે, તો શબ્દ બ્રહ્મ પરબ્રહ્મ નિષ્ણાત ગુરુ તમને મળે, શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ, અને સામે બેહાડીને તમને ઉપદેશ દેતા હોય ને તોય તમને ન લાગે. ખલાસ થઈ ગયો, કારણ કે તમારામાંથી કોઇલ બળી ગયેલી છે. બોલો, તમને ગમે એટલા વોલ્ટેજ પાવરના શેડા અડાડે ને તોય તમે ન ફરો, કાં બળી મુવા છો હું ફરો, નહીતર તો તમને ગમે ત્યાંથી બોધ મળે. ભાઈ, દુનિયા બધી બોધ આપે છે, બધું જ કહે છે, સમજાવે છે. અને શ્રીજી મહારાજે આ બધી વાતો કરી છે, બધી વાતો. એકવાર તો મહારાજ 13માં બેઠા હતા અને થાંભલાને ટેકે મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી આ થાંભલો તમને ઉપદેશ આપે છે. બ્રહ્માનંદ સ્વામી કે કશું બોલતો નથી, ક્યાં ઉપદેશ દે, તો કે એ ઉપદેશ દે. હા, તો કે દુનિયાની બધી વસ્તુ તમને ઉપદેશ આપે છે. ખરેખર વાત સાચી છે. મહારાજના અમુક અમુક ચરિત્રના અમુક અમુક શબ્દોમાં તો આપણે કોઈ દિવસ ઊંડા ઉતર્યા નથી. શ્રીજી મહારાજ વહેલા ચાલતા થયા, કચ્છની એક લીલામાં વાત આવે છે. ચાલતા થયા તે આગળ ગયા એટલે હવાર પડ્યું. હવાર પડ્યો એટલે સંતો કહે છે કે હવે આપણે દાંતણ કરીએ. તો મહારાજ કે દાંતણ ફાતણ શું વળી? તો કે દાંતણ નથી કરવું, તો કે બ્રહ્મને દાંતણ ક્યાં ઘઉં? કે હાલો હાલો, આવું વાક્ય બોલે હવે આ સમજાયું છે આપણને? એ કે બ્રહ્મને વળી કઈ જગ્યાએ દાંતણ ઘઉં? તો એ આ સ્થિતિનો શબ્દ છે. કહો એ કેમ સમજાય? સુખાનંદ સ્વામી ભગવાનને વાવ ઉપર પ્રથમ મળ્યા એટલે આવીને સીધો પ્રશ્ન કર્યો કે આપ ક્યાંથી આવો છો અને ક્યાં જવાનો છો, એટલે બોલ્યા પાદરા હિન્દુસ્તાનની ભાષામાં, બ્રહ્મપુર સે હમ આ રહે હૈ ઓર વાપસ વહાં જાને કા હૈ, એટલે આવું બોલ્યા. ક્યાં એની મસ્તી તો તમે જુઓ, એ હું બોલે છે. રણજીતસિંહ નામનો રાજા જ્યારે ભગવાન વનમાં ફરતા હતા ત્યારે એને હિમાલયના પ્રદેશમાં મળ્યો હતો. હા, ત્યારે કે મને તમારી સેવામાં રાખો, તો ભગવાન કે તું રાજા ને અમે સાધુ, અમારે તને ભળે જ નહીં, કે કાં તો અમે ગમે એમ સભામાં અપમાન કરીએ, ગમે એમ તને તડકાવીએ, ગમે એવું તારું ધાર્યું ન થવા દઈએ, ખંડન ન કરીએ, તોય પણ તને અમારે પ્રત્યે રંચ માત્ર ઘાટ થાય એવું ન હોય તો તને હારી લઈ. બોલ છે મંજૂર? તો કે એવું તો થઈ જાય. કે ત્યારે ભગવાન એની આગળ એમ બોલ્યા અને એ કથા હરિચરિતામૃત સાગરમાં નોંધાણી છે. હા, એ કે અમે ઈશ્વર ઈચ્છાથી અહીંયા દેખાઈએ છીએ, આવું બોલ્યા, કે અમે બેઠા છીએ બ્રહ્મમહોલમાં અને ત્યાં બેઠા અમે અહીં વિચારીએ છીએ અને અહીં છતાં અમે ત્યાં બેઠા છીએ, અમારી વાતમાં તને કાંઈ ખબર ન પડે કે અમે જઈએ છીએ. હવે લ્યો તમે વિચાર કરો, એ હું બોલે છે. એટલે આ બધા શબ્દો છે ને એ પકડાતા હોય અને પકડાય, નહીતર મેં કહ્યું એમ ક્ષત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુને સામે બેહો, પણ આને અડે જ નહીં, લાગે જ નહીં, કહેવાની વાત ક્યાં છે? અને આપણને ઘણી વખત ઉપદેશ નથી લાગતો, એનું કારણ જ કંઈક હશે જ ખરું જ ને. નહીતર આટલું સ્પષ્ટ અને આવું વિગતવાર ને હોરવું નીકળે એવું જ્યારે વિવરણ થતું હોય અને એમાંય આપણે આવ એવા ને એવા રહીએ, એનો અર્થ હું કાઢવો હોય એમ હું કહું છું. અને પછી હું ઘણી વખત કહું, ભગવાન શ્રી કૃષ્ણ મોરલી વગાડતા હતા ત્યારે ગાયો ઊંચા પૂંછડા કરીને સામે આવીને ઊભી રહેતી, પણ ડોબા તો તળાવમાં બેઠા બેઠા આગળથી પાણી પીવે પાછળથી કાઢે. આહા, એને કૃષ્ણની વાંસળી યારે લાગે વળગે શું એમ મારું કહેવાનું. હે, એમ આ સમાજમાં જે એવા ડોબા જેવા છે ને એને આ કથાથી નિસ્બત શું છે એમ હું કહું છું. ખ્યાલ એના દે ને કહો. અને મોરલી વગાડે વાદી ત્યારે મણીધર ડોલે અને પડકાન ડેંડા પીડ્યા પીડ્યા અંબળાયો, એ કે હું આ દેકારો થાય છે એમ. હે, કે મોરલી વાગે છે એ વળી કેવું આવે અને શું ખબર છે બિચારાને, કાંઈ ખબર નથી. માટે ભગવાન માતાને એમ કે છે કે માં નિત્યો દૈનંદિનશ્ચૈવ પ્રાકૃતાખ્ય સ્તૃતિયક આત્યંતિકશ્ચેતિ માત પ્રલયોસ્તિ ચતુર્વિધ. ચાર પ્રકારનો પ્રલય છે, ચાર પ્રકારનો પ્રલય છે, ચાર પ્રકારે જગત નાશ થાય છે. એટલે ચાર પ્રકાર એટલે ચાર તબક્કા છે. જેમ આપણે ભોજન જમવા બેસીએ તો લગભગ માણસોને ભોજન જમતી વખતે 28 થી 40 જેટલા કોળિયા થાય ત્યાં જમી રહે માણસ, દરેક માણસ. પછી બહુ ઝીણા કોળિયા લેતા હોય તો વધુ થાય, ને બહુ મોટા લેતા હોય તો 20 કોળિયે. અમારે વલ્લભદાસ હતા અમારામાં, એ 18-20 એને જમી રહેવાય, એવડા મોટા કોળિયા લે. આ તબક્કા કહેવાય. એક એક કોળીએ તબક્કાવાર થાળીમાં આવેલું અનાજ અદૃશ્ય કરવું, ઉદરમાં લઈ કરવું, એટલે એનો પ્રલય થયો કહેવાય. આ અનાજ જે થાળીમાં હતું એનો માલિક પ્રલય થઈ ગયો. પણ એ 18, 19, 20, 40 તબક્કે નાશ થઈ રહે, લય થઈ રહે, એમ આ જગત ઈશ્વરે સર્જ્યું છે એ ચાર તબક્કે લય થાય. એના ચાર પ્રકાર છે, ચાર પ્રકારે એ જતું રહે, ઠેઠ બ્રહ્મમાં પહોંચી જાય આખું, એને નાશવંત કહે છે. હા, બાકી બધું નાશવંત જ છે, પણ આ એક આ પ્રકાર બતાવ્યા અને એ આ રીતે વર્ણન કર્યા છે. પ્રથમ કહે છે કે નિત્ય પ્રલય, ત્યાંથી શરૂઆત કરે છે. હવે નિત્ય પ્રલય એટલે શું? તો આપણે સતત આ જગતમાં નાશ થાય છે એ જોઈ શકીએ છીએ. સતત સતત આ જગતમાં કંઈક ને કંઈક નાશ પામતું આપણે જોઈ શકીએ છીએ, દેખાય જ છે. રોજે રોજ હજારો જીવાણુ રોજે ઉદ્ભવે છે અને હજારો જીવાણુ નાશ થાય છે. અનવહમ મ્રિયમાણામ હિ બહવ દ્રશ્યંતે અસ્માભિ સોયમ નિત્ય પ્રલયઃ. આપણી દ્રષ્ટિએ બહુ નાશ થતું ભાળીએ છીએ બધું, એ નિત્ય પ્રલય છે. આકાશમાંથી પાણી વરસે, અત્યારે વરસાદ વરસે ત્યાં બધે પાણી ભરાઈ જાય, અને પછી એક દિવસ થાય હાંજ થાય તો બધું પાણી સુકાઈ જાય. ક્યાં ગયું પાણી? લઈ થઈ ગયું, એટલે કે નાશ થઈ ગયું આપણી ભાષામાં. આ આપણે જોઈ શકીએ છીએ, વરસાદ વરસે તો ધરતીમાંથી ઘણા આ બધા છોડ ઉગે છે, પાછા એ સુકાઈ જાય છે. સવારે સૂર્ય ઉદય થાય છે, સાંજે સૂર્ય લઈ થઈ જાય છે. રાત્રે તારા આપણી દ્રષ્ટિમાં આવે છે અને દિવસે પાછા એ લઈ થઈ જાય છે. આપણા શરીરમાં અનેકવિધ વિકારો રોજ ઊભા થાય છે અને રોજ લઈ થાય છે. આપણું શરીર ને આખું જગત એટલું બધું પરિવર્તનશીલ છે, હા, એ આપણે જોઈ શકતા નથી. બાકી એક સેકન્ડ પહેલાં આપણો ચહેરો જે છે એ સેકન્ડ પૂરી થાય ત્યારે આપણો ચહેરો એ નથી હોતો, એટલું એમાં સૂક્ષ્મ પરિવર્તન થઈ ચૂક્યું હોય છે. પણ એ પરિવર્તનને આપણે ભાળતા નથી. કઈ રીતે જગત પરિવર્તન પામે છે, નાશ કેમ પામે છે એ તમને એક દ્રષ્ટાંત હું દઉં કે આપણે નદી તું કેમ, નદી ઇતી તું જલ પ્રવાહ. નદી કોને કહેવાય? જળનો પ્રવાહ હોય એને નદી કહેવાય. તમે નદી કિનારે જઈને ઉભા રહો અને નદી સામે તમે દ્રષ્ટિ કરો એટલે તમને એવો અનુભવ થાય મેં નદી જોઈ, અને પછી એક મટકું મારીને તમે ફરીને નદી સામે દ્રષ્ટિ કરો તો તમે જે નદી જોઈ એ નદી એ વખતે ન હોય, કારણ એ આગળ જતી રહી હોય, આગળથી બીજી નદી આવી ગઈ હોય. નદી હતી તો જલ પ્રવાહ, દરેક ક્ષણે નદી વહેતી નદી છે. તમે જે નદી જોઈ હોય એ ન હોય, અર્થાત જે જલ પ્રવાહ જોયો એ પ્રવાહ ન હોય, એ જગ્યાએ બીજો પ્રવાહ આવી ગયો હોય. એમ આ સંસાર છે એ આખું એવી રીતે ફરે છે કે તમે જે જોયું હોય બીજી ક્ષણે એ હોય જ નહીં. એમ આ નિત્ય પ્રલય છે. આવે છે મગજમાં? પૂછ્યું એકાદન પૂછ્યું ને કે કંટાળો લઈ જાય છે. લ્યો સંતો, સમજાય છે? શું કીધું? હે, થોડી થોડી વારે નહીં, સતત આવું સમજાણું. લ્યો થોડી થોડી વારે ફરે છે, થોડી થોડી વારે નહીં, સતત પ્રણામશીલ છે, સતત ધૈલ ધારાવત. પણ એ બહુ સૂક્ષ્મ અંતરે ફરે છે એટલે ખબર ન પડે આપણને. તમને એક દાખલો દઉં. તમે કદાચ ઠાકોરજીની સેવા માટે કોઈ દિવસ હાર પહેર્યો હોય તો, હે, ગુલાબના ફૂલ લાવીને આપણે હાર પહેરીએ અને એમાંથી પાંખડીઓ ખરી જાય, પાંખડીઓ ખરી જાય ને પછી આપણે પાંખડીઓ પહેરીએ, પછી એમાં તમે 25-30 પાંખડીઓ ભેગી કરી અને એમાં તમે 100 હોંહરી ભોંકો અને સામે 100 નીકળે એટલે તમે ખેંચી લો. એટલે સામાન્ય દ્રષ્ટિએથી જોઈએ તો આપણે એવું માનીએ કે એકી સાથે બધી પાંખડીઓ વિંધાઈ ગઈ એમ. પણ આપણું જ્ઞાન એ જ્ઞાન નથી, એ ભ્રમ છે. કા એકી સાથે પાંખડી વિંધાણી જ નથી. તમે ગમે એટલું ઝડપી હોનો ગોદો મારીને હોંહરી કાઢો, 25-30 પાંખડી હોંહરી હો, પણ કોઈ દી શક્ય નથી કે એકી સાથે 25 પાંખડીઓ વિંધાય. 25-25 પાંખડીઓ ક્રમથી જ વિંધાય. ગમે એટલી ઝડપથી હો માલકર ભોંકો, પણ પહેલી પાંખડી પહેલી વિંધાય, બીજી વિંધાય, ત્રીજી પછી વિંધાય, એની પછી વિંધાય, એટલું કાળાંતર રહેશે. એક સાથે બે પાંખડીએ ન વિંધાય. પહેલી પાંખડી પહેલી જ વિંધાય, બીજી પછી જ વિંધાય, પછીના કાળમાં જ વિંધાય. પહેલી પાંખડી જે સમયમાં વિંધાણી એ સમયમાં બીજી કોઈ દી વિંધાય નહીં. ઈ વિંધાય તાર બીજો સમય હોય. હવે આવ્યું મગજમાં? ના, હવે સમજાણું. આવી જવું જોઈએ આપણે તો ગમે એમ કરીને. સમજાવ્યા, છૂટી ગયો બીજો. એમ આ જગત આગલી પાંખડી વિંધાય એ સમયમાં જે છે તે સમયમાં પછીની પાંખડી વિંધાણી એ સમયમાં એ જગત નથી. આટલું પરિવર્તનશીલ છે. અને આને નિત્ય પ્રલય સમજી લો. બધું રોજ પ્રલય જ થાય છે. આખું બ્રહ્માંડ પોલું છે, હાવ નાશવન છે. આ બ્રહ્માંડનો જ્યારે નાશ થાય ત્યારે એ પરમાણુ છે ને એ કારણો જળમાં ભરે છે. એટલું બધું સૂક્ષ્મ થઈ જાય છે કે એનાથી એ કારણો જળ ફક્ત સહેજ ડોળું થાય, બસ કાંઈ રહેતું નથી. નિત્ય પ્રલય, રોજે બધું નાશવન થાય. હવે તમે વિચાર કરો, જો આવું સમજાણવું હોય તો ભગવાન સિવાય ક્યાંય હેત થવાની શક્યતા છે કોઈ જગ્યાએ ન થાય. હા, પ્રસંગ પડે તો પણ ન થાય. બીનું પ્રસંગે તો ન થાય, પ્રસંગ પડે તો ન થાય. પછી સ્ત્રી પુત્ર ને કુટુંબની વચ્ચે રહેતા હોય તોય હેત ન થાય. અને આ નથી સમજાણું તો બૈરા છોકરા મૂકીને હજાર ગૌ શેટે જતા રહ્યા હોય ને તો એ હૈયામાંથી ન જઈ ઉડે. આ મુશ્કેલી છે. અને એટલે નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે કે દેશ મૂકી દીધો અને પરદેશ ગયો, બધું છોડી દેશ મૂકીને પરદેશ જઈને વસ્યો અને વેશ પણ બદલી નાખ્યો, તોય પણ જો હૃદયમાંથી આ ન ગયું તો પછી આમાં કાંઈ મજા નથી. અને એટલે સ્વામી કે વૈરાગ વિના ત્યાગ ન ટકે, વૈરાગ વિના ત્યાગ ન ટકે.
જગતને નાશવંત ન જોયું હોય, દુઃખ દ્રષ્ટિથી ન જોયું હોય તો વૈરાગ ન થાય, અને વૈરાગ ન હોય તો ત્યાગ ટકે નહીં. પછી બળ કરીને બીજાની બીકે પોતે જ્યાં રહેતો હોય એ જગ્યાના જે સંસ્કારો હોય એ સંસ્કારના પ્રેશરથી જેટલો ત્યાગ રહે એટલો રહે. બાકી આપોઆપ ઓરિજિનલ તૈયાર સહજ તૈયાર ત્યાગ વૈરાગ વિનાના માણસોથી અશક્ય છે. હું તમને એક દાખલો દઉં, ડાયાબિટીસ થયો હોય એ લાડવા ન ખાય, બુંદી ન ખાય, બરાબર છે? રોગી થયો હોય, માંદો થયો હોય, ડોક્ટરે કીધું હોય કે તમારે તળેલું ના ખાવું, તમે હમણાં ખાટું ખાશો નહીં, કંઈક વાગી ગયું હોય તો ખાટું ના ખાશો, ધનુર થઈ જશે. એટલે એ માણસે ત્યાગ તો કર્યો છે પણ રોજ રાહ જોતો હોય. ત્યાગ છે એ ના નથી પણ રોજ રાહ જોતો હોય. ડોક્ટર છૂટી આપે ને તો તૂટી પડવા દે. કોઈ માણસે ત્યાગ કર્યો છે એથી એવું નહીં સમજવું જોઈએ કે વૈરાગ છે એમ. ત્યાગ તો બિચારે કઈ મુસીબત થી કર્યો છે એમ સમજી નથી કર્યો. મુસીબત કઈક આવી ગઈ હતી, ડાયાબિટીસ થયો હતો એટલે ગળ્યું પદાર્થ છોડ્યું છે. બાકી
મને તો નવા એ લાગે છે કે ઘણી વખત માણસ સંસાર છોડી નીકળે છે ને એ પણ જમપુરી લક્ષ 84 ની બીક લાગે છે ને બીકમાં સંસાર છોડી દે છે, વૈરાગ થયો નથી હોતો. ઠીક છે, પછી સાધુના સમાગમમાં રહી અને સમજીએ અને આવું તત્વ શીખે તો બળભાગી છે, થઈ શકે છે. નથી થતું એવું એ નથી, પણ સમજણ કેળવા પછી જે થાય ને એમાં મજા બહુ છે. અહીંયા મહારાજે બે બાબત બતાવી વૈરાગ્ય થવાની. એક તો ક્ષય દર્શનાત એવમ દોષ દ્રષ્ટ્યા, એમાંય તે ક્ષય દર્શનથી વૈરાગ થાય એ વધારે ઉત્તમ છે દોષ દ્રષ્ટિથી. કારણ કે દોષ લીધો છે તો કદાચ ગુણ આવવાનો સંભવ ખરો એમ. ઘણી વખત નથી આપણને એમ લાગે કે હવે આ પતિ પત્ની બનશે જ નહીં એમ, ખલાસ થઈ ગયું. એવો એકાબીજીનું વાંકું બોલતા હોય, એવા વાંકું બોલતા આપણને એમ થાય કે હવે ખલાસ થઈ ગયો. પછી એકાબીજીને થોડાક અનુકળ થઈ જાય તો વળી પાછો મેળ આવી જાય. બોલો. અરે એક મારા અનુભવની તમને વાત કરું, ધણી ધણિયાની બાજા બાજતા બાજતા બોલી ગયા. બોલો ધણી કે આજથી તું મારે માં બેન બરાબર છો. પત્ની ખીજાણી એ કે તમે મારા ભાઈ બાપ બરાબર છો, પચ્યું તમારે મારે હાવ. અને માણા જાજુ ભેગું થઈ ગયેલું ને ક્રોધાવેશમાં આવીને આવું બધા માણાની વચ્ચે બોલી ગયા. પછી એક બે દી થયા ને બે ને એકાબીજી માથે નફરત હતી ઓછી થઈ ગઈ ને પછી અંદર જે પેલો ઊંડો ઊંડો આસક્તિનો પ્રવાહ આવ્યો હતો ને પ્રવાહ ઉપર આવ્યો. હા, અને પછી બે જણા વિચાર કરવા માંડ્યા કે હવે એકાબીજીને સામું જોઈને વિચાર કરે, હવે તો આપણે આ વ્યવહાર કેમ થાય, આપણે બે આવું બોલ્યા છીએ. પછી મુજાણા બહુ ને થોડાક ધાર્મિક હતા એટલે એમ થયું કે આપણે આવું બોલી ગયા છીએ ને હવે જો આપણે ગ્રસ્તાશ્રમ માંડીએ તો પાપ ન લાગે. પાપની બીક હતી, નગર આ જગતમાં ઘણા બાધા તો કહી દે તું મારી બેન છો, પણ એને કાંઈ બીજું ન હોય એટલે પછી બીજે દી પાછા પત્ની તરીકે હાલ્યા કરે એવું રોજ ખીજાઈ જતા થઈ જાય સંકલ્પો આવા તેવા. પણ આને તો વિચાર છે કે હવે શું કરવું. પછી બ્રાહ્મણ બોલાવીને પૂછ્યું કે અમારે આવું થઈ ગયું છે શું કરવું. પછી બ્રાહ્મણે કે હવે ભાઈ એની વિધિ કરી. પછી બ્રાહ્મણે કંઈક વિધિ કરી હતી ખબર નહીં શું કરી, પણ મેં વાત સાંભળી હતી. પછી મેં પૂછ્યું હતું કે ભાઈ એને શું કરાવ્યું હતું, તો કે એ બેન એક માટલામાં દીવો કરીને બેન દીવો દેખાડ્યો. તમે બે એની દ્રષ્ટિ એક દીવાને જોયો છે, માટે તમે બે આજથી એકસો ને પતિ પત્ની જો, જાઓ વાંધો નથી, વિધિ કરી. પછી આવી રીતે છેવટ સમાધાન કર્યું. એટલે દોષથી જે વૈરાગ્ય થાય છે એના કરતા મારો કહેવાનો ભાવ એ છે કે નાશવંત જગત જોયા પછી વૈરાગ થાય ને તો ભારે મજા આવે, એ ઉત્તમ છે. કારણ કે દોષમાં વળી કદાચ ગુણ ગરી જાય તો ઉપાધિ, પણ જગત બધું છે જ નહીં, નાશવંત છે. આપણે નિત્ય પ્રલયની વાત કરતા હતા કે નિત્ય પ્રલય એટલે પ્રતિફલ જે બધું નાશ થાય છે એને નિત્ય પ્રલય કહેવામાં આવે છે. નહિમમ પ્રલયમ માનવ કોપ્યસ્તિ અતિ તર્તુમ ક્ષમેત. આ પ્રલયને કોઈ તરી શકવાને સમર્થ નથી, હા, ઉલ્લંઘન કરવાને કોઈ સમર્થ નથી. કા તો કે નાશ થતું હોય થાય જ. અને એટલે દેવાનંદ સ્વામી કહે છે ને કે મરણ આવ્યું ઢોકડું, ગમે એમ મહેનત કરો પણ મૃત્યુ પાછું ન વળે, એમ પહોંચી ગયું એટલે પહોંચી ગયું, ગમે એટલા અસર કરો, ગમે એટલી દવા કરો, ગમે એટલા વૈદ્ય બોલાવો, પણ મૃત્યુ પાછું નહીં વળે. એક રચના છે, પામર નર મહેનત કરે છે મૃત્યુ પાછું નહીં વળે. હવે કે છે કે બધાનો નાશ થાય તો કે થાય જ, અસંભવ, એનું નાશ અટકાવવો અસંભવ છે. પ્રશ્ન કર્યો કે નનુ ઇન્દ્રાદયો હિ દેવાઃ સંતિ, ઇન્દ્રાદિક દેવતાઓ જે છે હે તો પછી એનો નાશ કેમ થાય? તો કે એનો થાય છે, એ કઈ અવિનાશી નથી, નિત્ય પ્રલયમાં એ નથી મરતા. તો કે એ દૈનંદિન પ્રલયમાં મરે છે, નિમિત્ત પ્રલયમાં એનો નાશ થાય છે. એ કઈ રીતે? તો કે ક્ષણ ક્ષણ પ્રત્યે જીવનું જે નાશ પામવું એ નિત્ય પ્રલય છે, પરિવર્તન થવું એ નિત્ય પ્રલય છે. અને જ્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય ત્યારે રાત્રિ પ્રલય થાય છે. રાત્રિ પ્રલય કહો, દૈનંદિનમ પ્રલય કહો, યા તો નિમિત્ત પ્રલય કહો, એક જ છે નામ ત્રણેયના. એટલે કે બ્રહ્માની આયુષ્ય છે, એમ કહેવાય છે કે આપણા 8,64,00,000,000 વર્ષ જાય ત્યારે બ્રહ્માની એક રાતને એક દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણે પોતે હરમાના વૃક્ષ નીચે ગઢડામાં બેસી અને આ વાત લખાવી છે ભાગવત આદિ શાસ્ત્રના અનુસારે. 8,64,00,000,000 વર્ષ આ મૃત્યુલોકમાં રહેનારા માણસોના વ્યતીત થઈ જાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય છે. હવે એક દિવસ ને એક રાત્રિ એટલે આટલા વર્ષો જાય ત્યારે આનો પ્રલય થાય એમ ઋષિમુનિઓનું શાસ્ત્રકારોનું માનવું છે. હવે એમ કહેવાય છે એ બ્રહ્માનો પણ નાશ થાય છે. આ કીધું એટલે આરવારી કહી દઉં કે 8,64,00,000,000 વર્ષ અહીંના લોકોના વ્યતીત થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય, એવડો મોટો એનો દિવસ છે. એવા એવડા મોટા એના 30 દિવસો, એનો એક એનો મહિનો થાય છે, અને એવડા મોટા 12 મહિનાનું બ્રહ્માજીનું એક વર્ષ થાય છે, અને એવા મોટા વર્ષો 100 બ્રહ્માજીવે એને દ્વિપ્રાર્ધ કાળ કહેવામાં આવે છે. અને 100 વર્ષ પૂરા થાય એટલે કે દ્વિપ્રાર્ધ કાળ પૂરો થાય એટલે બ્રહ્માનું પણ મૃત્યુ થાય છે. પણ એને મૃત્યુ ન કહેવાય, કારણ કે બ્રહ્મા આગળ જતા રહે છે ત્યાંથી, કારણ કે ઈશ્વરનું મૃત્યુ નથી ને. આપણો મૃત્યુ કહી શકીએ પણ એ ત્યાંથી એના બાપ એને જાળવે છે. ટૂંકમાં આ ઓફિસમાં કામકાજ કરવા આવ્યા હોય તો એ ઓફિસ બંધ કરીને ઉપર વજાઈ જાય, ઉપલી ઓફિસમાં પતી ગયું, તો નાથી એની ઉપર, ન્યાથી એની ઉપર, એટલે એવી રીતે લય થઈ જાય છે. એ લોકોનો લય થઈ જાય છે, બેઠો સુસુપ્તિમાં લીન થઈ જાય છે. એટલે નાશ થઈ ગયો જ માનો, એને જ નાશને પ્રલય કહેવાય છે. તો આવી રીતે બ્રહ્માનો પણ નાશ થાય છે, એને પ્રાકૃત પ્રલય કહેવામાં આવે છે. પણ આ જે દૈનંદિન પ્રલય કહ્યો મેં, નિમિત્ત પ્રલયની બાબત હું તમને જે સમજાવી રહ્યો છું, જેને બીજો પ્રલય કહેવામાં આવે છે, એમાં આપણા સંતો ઋષિમુનિઓને શાસ્ત્રો એવું સમજાવે છે કે આ 28મો કલયુગ ચાલે છે. દ્વાપર યુગ, કલયુગ, સતયુગ અને 33, આ ચાર યુગો છે. એ ચાર યુગ જાય ત્યારે એક ચોકડી થાય, એક ચોકડી કહેવાય છે. અને એવું કહેવાય છે કે રાવણે 14 ચોકડી રાજ કર્યું હતું એમ. એટલે એ લોકોના વર્ષો છે કલયુગના, કારણ કે 4 લાખ વર્ષ છે. એથી 1.5, 33, દ્વાપર ને કલયુગ બધાના થઈને લગભગ 43 લાખ વર્ષ થાય છે. એ લખ્યું છે ખગોળ ભૂગોળના વચનામૃતમાં. એટલા વર્ષે પૂરા થાય ત્યારે એક ચોકડી થાય, અને એવી ક્રમશ 1000 ચોકડી પૂરી થાય ત્યારે એક કલ્પકાળ કહેવાય છે. અને એ કલ્પકાળ એટલે બ્રહ્માનો દિવસ. બ્રહ્માનો દિવસ પૂરો થાય એટલે 10 લોકનો નાશ થાય છે. કેવી રીતે નાશ થાય છે તો એમ કહે છે કે એ વખતે પ્રથમ તો જાણે 12 સૂર્ય મનાય છે શાસ્ત્રોમાં, 12 સૂર્ય ઉગે છે. આદિત્યા, દ્વાદશ આદિત્યા, 12 સૂર્ય એકી સાથે ઉગે છે આ ધરતી ઉપર. અને એટલો બધો તાપ પડે છે, એટલો બધો તાપ પડે છે કે તાપમાં, અર્થાત માની લો કાળ પડે છે ઉપરા ઉપર, વરસાદ વરસતો જ નથી એમ. અને એમ કહેવાય છે કે 100 વર્ષ સુધી વરસાદ ન વરસે, એક ટીપું પણ નહીં. ધરતીમાંથી પાણી તમામ હુકાઈ જાય છે, કોઈ જગ્યાએ પાણી ન રહે. અને એટલો બધો તાપ પડવાને કારણે આખી ધરતી ફૂલી જાય છે ગરમીથી. જેમ આપણે પેલું છાણું હોય ને, અડાયું છાણું સળગી ગયા પછી જેમ આમ રાખોડી રહે, એવી રીતે ધરતીમાંથી તમામ જીવજંતુ માણસોનો તમામનો નાશ થઈ જાય છે. અને ધરતી પણ ફૂલી, અને પેલો ચૂનો કેમ ફૂલી જાય ને ધુમાડા કાઢી જાય, એવી રીતે આખું પોપડું થઈને ફૂલી જાય છે, અર્થાત રાખ થઈ જાય છે, હાવ. અને પછી એમ કહેવાય છે કે વરસાદ વરસે છે. અને એ વખતે મેઘ, 12 મેઘ ને છૂટ આપી દે છે, એટલે એ મેઘો તૂટી પડે છે. ત્યારે વરસાદ વરસે છે, સાંભેલાની ધારે વરસે. સાંભેલા હોય ને એની એવા દંદુડા પડે આકાશમાંથી. અને એટલું બધું પાણી પડે, એટલું બધું પાણી પડે છે આ પૃથ્વી ઉપર કે પૃથ્વી જે બળીને રાખ થઈ ગયો હોય ને એ બધું ડોળાઈ જાય છે. એટલે એ રાખ બધી આ પાણીમાં ભળી જાય છે, એટલે સમસ્ત પૃથ્વીનો નાશ થઈ જાય છે. અને પાણી ભરે 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 તો ધ્રુવના તારા સુધી પાણી ભરાય જાય, એટલું પાણી પડે છે. અને એમ પણ સંતો કહે છે કે નીચેથી શેષ નાગ ફૂંક મારે છે. એટલા બધા લોકો સહિત પૃથ્વીથી સ્વર્ગ સુધી બધી એ કાળ જ્વાળમાં, જે શેષ નારાયણના મુખમાંથી નીકળેલો અગ્નિ, જે જ્વાળાઓ, એ જ્વાળમાં 10 લોકો બળીને ખાક થઈ જાય છે. અને પાણી પાણી થઈ જાય છે, પછી પાણી વરસે તો પાણી થઈ જાય છે. અને પછી એમ કહેવાય છે કે બ્રહ્મા સૂવે ત્યારે આ પરિસ્થિતિ સર્જાય છે. પછી આખી રાત આ જગત બધું પાણીમાં રહેશે, એટલે પાણીમાં ડોળાઈ જાય છે. અને પછી વરસાદ વરસતો બંધ થાય છે. અને 49 વાયુ કહેવાય છે, વાયુ વાય છે. વાયુ વાય એટલે સુસવાતા બંધ વાયુ વાય છે, એટલે પાણી હુકાતા હુકાતા શોષણ થતા 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 બધો બધો ડોળ હોય ને બધો ઉપર આવીને પોપડા જામ થાય છે. અને પછી બ્રહ્માજી સત્યલોકમાંથી માણસો મોકલે છે, અને એ માણસો અહીં આવી પૃથ્વી, અતલ, વિતલ, સુતલ, મહાતલ, પાતાળ, સ્વર્ગ, ભૂર, ભૂ, આ બધા લોકોની પડ નાખીને રચના કરે છે આ મટીરિયલમાંથી. અને એમાંથી પછી પાછા આ બધા ગંધર્વો, સિદ્ધો, ચારણો, દેવો, માણસો, બધી કાલ વાત આવી હતી ને કે આ બધું સર્જાય છે, એ બધી પાછી સૃષ્ટિ થાય છે. હવે આ પ્રલય દૈનંદિનમ પ્રલય રોજ થાય છે, પણ રોજ કોનું? બ્રહ્માનું, આપણું રોજ નહીં. બ્રહ્મા સુવે એટલે પ્રલય, બ્રહ્મા જાગે એટલે સૃષ્ટિ. આ બીજો પ્રલય છે. નિત્ય પ્રલયની વાત ન સમજાય તો બીજો પ્રલય સમજી શકાય છે કે, અને એટલે ગુણાતીતાનંદ સ્વામીએ એક શબ્દમાં એવું કીધું છે કે અત્યારે તમે છોકરા, બૈરા, બંગલા, ગાડી, માલ, મિલકતમાં હું મારું તારું કરીને દોડ દોડ કરો છો, પણ બ્રહ્મા જેની ઘડીએ સૂતા એટલે આ માયલું કાંઈ નથી. રાત પડે એટલી વાર છે બ્રહ્માની. જ્યાં ધ્રુવના તારા સુધી પાણી ભરાઈ જશે, અને પૃથ્વી જ્યાં રાખ થઈને જળમાં ડોળાઈ જશે, 50 કરોડ યોજન પૃથ્વી જ્યાં પાણીમય થઈ જશે, ત્યાં તમારા બંગલા ને બૈરા છોકરા તમે ગોતશો ક્યાં? એ બધું જડશે ક્યાંથી, રહેશે ક્યાંથી? એટલે આવી રીતે આ બીજા પ્રલયની વાત કરી. હવે ત્રીજા પ્રલયની વાત કરે છે. ત્રીજા પ્રલયમાં બ્રહ્માના મેં કયા એમ 100 વર્ષ પૂરા થાય બ્રહ્માજીના, ત્યારે આ આખા બ્રહ્માંડનો નાશ થાય છે. 14 લોક સહિત બ્રહ્માંડનો નાશ થાય છે. હા, અને તે વખતે બ્રહ્માનો પણ નાશ થઈ જાય છે. હવે જે રીતે જગતની ઉત્પત્તિ કાલે બતાવી ને એ રીતે જ આનો લય થાય છે. બધું નાશ થઈ જાય એટલે પૃથ્વી જળમાં જતી રહે. હા, જળ તેજમાં જતું રહે, તેજ વાયુમાં, વાયુ આકાશમાં લીન થઈ જાય. આકાશ વગેરે આ બધાય તત્વો ભેગા થઈ અને મહત્તત્વમાં પ્રવેશી જાય. એમાં બ્રહ્માદિક બધાય લય થઈ જાય, કોઈ વસ્તુ ન રહે. મહત્તત્વમાં જ્યારે તત્વો બધા પ્રવેશ કરે અને મહત્તત્વ પછી અહંકારમાં પ્રવેશ કરી જાય છે અને અહંકાર ક્રમશ રાજસ સાત્વિક અહંકાર એ બધાય લીન થઈ જાય છે અને પછી એ મહત્વનું જે આખું પોડું છે એ સીધું પ્રધાનમાં લઈ થાય છે અને પ્રધાન પોતાનો અધિષ્ઠાતા જે પુરુષ છે એ પુરુષમાં લીન થઈ જાય છે અને એ પુરુષ છે એ મહામાયા મૂળ પ્રકૃતિમાં લીન થઈ જાય છે. હવે આટલું જે લીન થયું એને કહેવામાં આવે છે પ્રાકૃત પ્રલય. આવ્યું મગજમાં? ત્યાં સુધી લીન થઈ જાય. હા, પણ એ વખતે માયા અને મહાપુરુષ અને બીજા બધા બ્રહ્માંડો હોય છે, ફક્ત આ એક બ્રહ્માંડનો નાશ કયો, જેમ કાલે એક બ્રહ્માંડની ઉત્પત્તિ કહી તેમાં એક બ્રહ્માંડનો પ્રલય કયો, ત્યાં સુધી લય થઈ જાય છે. પછી બીજા અનેકવિધ બ્રહ્માંડો રહે છે. આ પ્રાકૃત પ્રલયમાં, આને પ્રાકૃત પ્રલય કહેવામાં આવે છે. હવે આત્યંતિક પ્રલય કોને કહેવામાં આવે છે? કે જ્યારે તમામ બ્રહ્માંડનો નાશ થાય આવી જ રીતે ક્રમશ લીન થતા 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 મૂળ પ્રકૃતિમાં, એક એક બ્રહ્માંડ મૂળ પ્રકૃતિમાંથી થયેલા પ્રધાન પુરુષમાં લીન થયા પછી પ્રધાન પુરુષ મૂળ પ્રકૃતિમાં લીન થઈ જાય અને પછી મૂળ પ્રકૃતિ મહાપુરુષમાં લીન થઈ જાય અને મહાપુરુષ અક્ષરમાં લીન થઈ જાય અને એ વખતે એક સ્વરાટ થકા ભગવાન પુરુષોત્તમ નારાયણ અને પુરુષોત્તમ નારાયણના મુક્તો એ અને અક્ષરધામ, આ 3 ચીજો જ્યારે વિદ્યમાન રહે એ સિવાય કશું જ ન હોય ત્યારે એને આત્યંતિક પ્રલય કહેવામાં આવે છે. આ 4 પ્રકારનો પ્રલય છે. મેં કીધું એ રીતે તબક્કે તબક્કે જગતનો આ રીતે લય થાય છે અને એ વખતે ભગવાન ને ભગવાનના ભક્તો ધામમાં બેઠા હોય છે, અવર કાંઈ હોતું નથી. અને પરમાત્મા જો ધારે તો મુક્તો અને ધામ બધાયને સ્વ સ્વરૂપમાં સ્વતેજમાં લીન કરીને સ્વરાટ એકલા જ રહે. હા, અને ત્યારે એમ કહેવાય કે સર્વમ ખિલવિદમ બ્રહ્મ, એક ભગવાન સિવાય કાંઈ છે જ નહીં, બસ બધું પૂરું થયું. સર્વત્ર ભગવાન છે, અવર કાંઈ નથી. એની સામર્થ્ય છે, એની શક્તિ છે, પણ એ નથી થતું. બહુ થતો ભગવાન કે આત્યંતિક પ્રલય જ નથી થતો. પ્રાકૃત પ્રલય સુધી થાય છે, પછી આત્યંતિક પ્રલય નથી થતો. કારણ કે મધ્યના 64માં એમ કીધું કે અનેક બ્રહ્માંડ વસે જ છે તો પ્રલયકાળમાં કલ્યાણ કરવાની શી જરૂર છે, એવો મહારાજે જવાબ આપ્યો છે. એટલે આવી રીતે આ 4 પ્રકારના પ્રલયની વાત સમજાય તો એવું નક્કી થઈ જાય કે એક ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને ભગવાનનું ધામ અને ભગવાનના મુક્તો 3 જ ચીજ અનાદિ છે અને સાકાર છે. માટે ગમે તે પ્રકારે કરીને દેહ દેહાદિક પદાર્થમાંથી, સંસારમાંથી, રાગ ભોગ ધંધા માલ મિલકમાંથી પ્રીતિ તોડી અને ભગવાનની મૂર્તિમાં જો લગ્ની લાગી જાય, ભગવાનના ભક્તોમાં પ્રેમ થઈ જાય તો એ આપણને અવિચળ પદ મળી જાય કે પદનો ક્યારેય નાશ નહીં. એમ બસ ત્યાં ગયા પછી ફરી વાર ફેરવણી નથી. આવી રીતે જગતને નાશવંત ભક્તો ચિંતવે, જોવે, સમજે, મનન કરે અને પાકું કરે. હા, પાછું એવું નહીં સમજવું કે આપણને વૈરાગ નથી, આપણું શું થશે, આપણને વૈરાગ થશે કે નહીં થાય. આવી જ્યારે અતિ સૂક્ષ્મ વાતો કરવા માંડીએ ને તો સંતો બેઠા છે ને એમાંય સંકલ્પ થવા માંડે કે આપણે સાજુ થઈ ગયા છીએ, પણ આટલું તો સમજતા નથી ને, આવું તો આપણને હજી જ્ઞાન નથી ને, આવો તો વૈરાગ આપણે ક્યાં છે, માટે આપણે વૈરાગ વિનાના છીએ, માટે આપણામાં કાંઈ નથી એમ. ખરેખર એવું માનવાની જરૂર નથી, એમ એવું માનવાની જરૂર નથી. ભગવાનની દયાથી સંત સમાગમથી આવું બધું મનન કરવાથી દ્રઢ કરવાથી જરૂર આપણને એ બધું પ્રાપ્ત થાય જ છે, ફાયદો થાય જ છે. દ્રઢ આસ્તિકતા બુદ્ધિથી હકીકત આ બધું આમ જ છે એવું માનીને આપણે જો આ મક્કમ વિચાર હૃદયમાં ઠસાવીએ તો હકીકત એમ જ છે. માટે જેનો નાશ નથી થતો એવું ભગવાનનું ધામ, તે ધામમાં મુક્ત થઈ અને ભગવાનની સેવામાં જો રોકાઈ જઈએ તો ક્યારેય આ પરિણામી, પ્રવાહી, નાશવંત આ જગતમાં આપણે આધિવ્યાધિ ઉપાધિને દુઃખના ડખામાં આવવું ન પડે. અને એટલે જ એને મોક્ષ કહેવાય. અને આ મોક્ષ માટે જ માણસ મા બાપ કુટુંબ પરિવાર સંસાર છોડીને જતો રહે છે, વયો જાય છે, બધું નાશવંત દેખાય છે. ત્યારે માણસને ક્યાંય પ્રીતિ થતી નથી. વૈરાગ્ય થયા પછી એનું જીવન બદલી જાય છે, એના વિચારો બદલી જાય છે, એનું વર્તન બદલી જાય છે. એટલે સમાજ એવું માને છે કે આને આવું કેમ થઈ ગયું એમ. કાલે સવારે અમારી યારે હેત કરતો હતો, બોલતો હતો, હવે આને કેમ આમ મગજ થઈ ગયું એમ, આને થઈ શું ગયું, હે આને સંતોએ શું કરી નાખ્યું, આને શું પાઈ દીધું, આને ભૂરકી નાખી, હે આને કંઈ વળગાડ વળગાડી દીધો અને દોરો બાંધી દીધો. ઘણા માણસોને આવી કથા સાંભળતા ખરેખર ચિત્તમાં ચિનગારીઓ થઈ જાય છે અને આમ ખરેખર આંખ ઉઘડી જાય છે એમ, અને લાગી જાય છે, અને લાગી ગયા પછી ભાગી જાય છે. ભાગી જાય ત્યારે એના હગાવાલાને પછી ઉપાધિ થાય છે અને જબરા જબરા ડખા થઈ પડે છે અને પછી એનો ઓળિયો ગોળિયો અમારા માથે આવે છે અને અમને મોઢો મોઢ ખરેખર હરિભગત હોય ઈવડાઈ જ એમ કહે છે કે આને વૈરાગ ઉતારી દો તો. ભાઈ અમારે કેમ ઉતારી દેવો, તક તમે કેમ સડાવ્યો, જેમ સડાવ્યો એમ ઉતારો, જેની આગળ ચડાવવાની સાવી હોય એની આગળ ઉતારવાની હોય જ. મેં કીધું એકવાર સડી ગયા પછી સાવી નથી લાગતી, આ એવું છે, સડી જાય પછી સડી જાય પછી સાવી લાગે નહીં, એની કળપ જુદી આવતી હોય તમારી આગળ. મારી આગળ તો વૈરાગ ચડાવવાની જ કળ છે, ઉતારવાની ચાવી હું રાખતો નથી, તમારી પાસે હોય તો ઉતારો, લાગુ પડતી હોય. પણ ઝઘડો કરે છે ખરેખર બાંધે. આવું તમે શું કામ આને જ્ઞાન આપ્યું, તમારે સાધુએ તો એવું જ્ઞાન આપવું પડે, મા બાપના થઈને રહેવું, આજ્ઞા પાળવી, બધું કુટુંબનું પોષણ કરવું, પાલન કરવું. ભાઈ એ પ્રકરણ આવે ત્યારે એ ઉપદેશ દેવીને, આ પ્રકરણ આવે ત્યારે એ વાત કરીએ અમારે. હા, જે પ્રકરણ આવતું હોય જે વખતે જે કહેવાતું હોય એ કહેવાય. કઈ રીતે થાય, અમારે એક જણાને ઘરે મૂકવા જવો પડ્યો હતો ત્યારે એ પ્રકરણ કાઢ્યું હતું મેં, કીધું આને પરિણામ જુઓ. હા, મેં ત્યાં સુધી કીધું કે એવું લાગે મને કહેજો, હું કન્યાને શોધ કરી આપીશ. એ મને કે તો બહુ સારું, તમે સ્વામી જો. મેં કીધું અહીં છૂટો થાવ એટલી વાર, આ તો તમને હાચવવા આપું છું એટલે મારે કહેવું પડે છે, મારું એ કામ નથી. જે વખતે એવું લાગે તો એ વખતે એવું પણ કહેવું પડે છે. સંસારીના ધર્મ જ્યારે કહેતા હોય ત્યારે કહેવું પડે છે, હે સ્વર્ગમ પોષિયત અને પીડિયત. આપણે ધર્મના અધ્યાયમાં ન સાંભળ્યું કે કુટુંબીનું પોષણ કરવું અને પીડા ન કરવી એમ, કારણ કે એ પ્રકરણ એ હતું અને આ પ્રકરણ આ હતું. અને જે વખતે જે થતું હોય તે થાય અને હકીકતે બધું તારણ કાઢતા સમજી શકાય તો એટલું સમજી લેવું કે એક ભગવાન સત્ય છે અને એને પામવી એટલી જ વાત સાચી છે. અને ભગવાન મેળવવા માટે કરોડો બ્રહ્માંડનો પ્રલય થઈ જાય તો આપણે હું ભગવાન મળે છે ને બસ, એ નિજ સ્વાર્થ છે. અને આ સ્વાર્થ સિદ્ધ કરવા માટે કોઈ દિવસ પરમાર્થીના દીકરા ન થવું, એક જ શબ્દમાં તમને સમજાવું છું. જાજુ ન સમજાય તો કાંઈ નહીં, તો સમજીએ તમે બુદ્ધિશાળી છો એમ. અને આવું સમજાણો ને એને જ કામ થયું છે અને એ જ હરિ પાસે ગયા છે. કચ્ચિતમાં વેત્તિ તત્વત ગીતામાં કહે છે કરોડોમાં કોક મને પામે છે અર્જુન, કરોડોમાં કોક જ મને પામે છે, બાકી તો બધા ભેગા થાય, આપણો સમયો થાય એવું ભેગા થાય ને ઉતારા ગોતે ને ગાઢલા ગોતે ને હુવે ને ખાવાનું ગોતે ને રખડે ને ફરે ને મજા આવી ગઈ કેમ, તો ખરેખર મજા આવી ગઈ. હલો ઘરે તક હાલો જે આવ્યા સમયે, હે તને કેમ આવ્યું, મને મજા આવી, પણ ચા જરા મળી હતી કેમ, એ ના ભાઈ ગોદડું જરા ગંધાતું હતું, બધું ગંધાય જ છે જો સમજાય તો, સમજાય તો આખો સંસાર ગંધાય જ છે. પણ એ ગંધ કોઠે પડી ગઈ છે બીજું શું, બહુ પેટ્રોલની ગાડીમાં કામ કરતા હોય ને એને પેટ્રોલની ગંધનું વ્યસન થઈ જાય. હા, ઘણા માણસને પેટ્રોલના વ્યસન છે, પોતાના રૂમાલમાં પેટ્રોલ સાંટેલું રાખે, ઘડીએ ઘડીએ ઊંઘી લે, કેમ, તો કે મગજમાં સ્ફૂર્તિ રહેશે એમ. આપણને આ સંસારની ગંધ ઊંઘવાનું વ્યસન પડી ગયું છે. તમે જ્યાંથી આવ્યા છો ત્યાંથી અહીં સુધી તમારા નાકે એક ગંધનો દોરો હોય છે. અહીંથી છૂટા થાવ ને એટલે ગંધે ગંધે કરોળિયો લાળે સડી જાય એમ તમે ઠેઠ ફૂકી જાવ. એ તમારે ફેર પડે જ ને. કરોળિયો ઝાડ બાંધે ને તો એ પેલા ત્યાં લાળનું ટપકું મૂકે ને પછી એમાંથી તાર ખેંચે. એમ આપણે જ્યાંથી આવ્યા હોય ત્યાં લાળનું ટપકું હોય અને ત્યાંથી આમ તાર ખેંચાણો હોય, હા, અને અહીંથી જયારે આમ છૂટવાનું થાય એટલે સીધા લાળને ટપકે. અને એ દ્રષ્ટાંત કદાચ ન સમજાતું હોય તો નાના છોકરા એક હાથમાં દડો રાખે, મને નામ બામ નથી આવડતું પણ મેં જોયા છે, એને લબડની રીંગ હોય પછી આમ આમ કરે આમ આમ, એટલે આમ કરે એટલે દડો આઘો જાય ખરો પણ એની લબડની રીંગ આરે હોય એટલે આમ આઘો જાય એટલું જ ભાઈ પાટ લઈને પાછો આવે તારે. એમ તમે આ જરાક આઘા આવ્યા છો એટલો જ બાકી સટાક લઈને હમણાં જોવાનું તમે પૂરું થાય એટલે. હા, કારણ કે એ રીંગ કપાણી નથી ને લાલ, એ ગંધ નથી કપાણી, ગંધ. અને કદાચ આ વૈરાગ્યની કથા છે ભાઈ, એમાંથી કોઈને કાતર અડી જાય ને કપાઈ જાય તો ખબર નહીં, છૂટું પડી જવાય. ભગવાન સાથે જોડાઈ જવાય તો બેડો પાર છે. કથાનો અંતે તો અર્થ એટલો જ છે. બધું હસવામાં કાઢી નાખતા નહીં હો ભાઈ સાહેબ, જોકે મારી ભાષા જ એવી હાસ્ય રસવાળી છે એટલે તમને હસવું આવે, બાકી સમજવા બે હો ને તો શેરડા પડી જાય એવું છે. ખરેખર રોવા જેવી કથા છે. તમે દાંત કાઢો લ્યો, હે, કા મને દાંત આવે, હું ક્યાં હસું છું? અરે અરે અરે, આપણે આવા એમ થવું જોઈએ? તમે હસો છો, ઠીક છે, હસો હસો ઓર હસાવો, પણ ગળે ઉતારેજો કંઈક એમ. ભગવાન કહે છે કે માં આ ચાર પ્રકારના પ્રલયને જો જીવ જાણે સમજે તો ખરેખર એને વૈરાગ થાય છે, અવશ્ય વૈરાગ થાય છે. હવે ભગવાન આગળ કહે છે, તત્ર પ્રકૃતિ કાર્યસ્ય બ્રહ્માંડસ્ય અખિલસ્ય ચ બ્રહ્માદેહ સ્થાવરાંતસ્ય ભોગાનાં ચાપી સર્વસઃ વિનાશો જાયતે નૂનં કાલેનેવ બલીયસામ એવમ ક્ષયમ વિલોકયતામ વૈરાગ્યમ તેષુ સંભવેત. બસ આવી રીતે બધું નાશવંત જોવાથી વૈરાગ્ય ઉદ્ભવે છે. તથૈવ દુઃખ દૃષ્ટાપી દેહિનામ તત્સમુદ્ભવઃ ભવેત દુઃખમ તુ સર્વેષામ ફલમ દુષ્કૃત કર્મણઃ. હવે નાશવંતનું પાસું આપણે વર્ણવી ચૂક્યા, હવે દુઃખ દ્રષ્ટિનું પાસું અહીંયા અદ્ભુત વર્ણવાય છે. બરાબર ધ્યાન રાખીને સાંભળજો. દુષ્કૃત કર્મણઃ ફલમ. આ જગતમાં દરેક જીવ પ્રાણી માત્ર પોતાના કરેલા ખરાબ કર્મોનું ફળ ભોગવી રહ્યા છે, દુઃખો ભોગવી રહ્યા છે. અને જીવો જે દુઃખો ભોગવી રહ્યા છે તે દુઃખોને તમે જુઓ, કહેવાનો ભાવ, સંસારમાં પોતાના સુકૃત કર્મને કારણે મળેલા સુખો પણ જીવ ભોગવી રહ્યા છે, પણ જીવો જે સુખો ભોગવે છે એ તમે ન જોશો. તમે એ દુઃખી થાય છે, દુઃખ ભોગવે છે, હેરાન થતા હોય છે એ જ પાસું જુઓ, એ જ ભાગ જુઓ તો વૈરાગ થાય. પણ આપણી ટેવ કઈ પડી છે? કોકનો બંગલો જોઈ ત્યારે એમ થાય કે આહા ને કેવું સરસ મકાન છે, આ બહુ દુર્ભાગ્ય જીવ છે, હમ, પણ ઝૂંપડું જોઈને એમ વિચાર નથી કરતા કે આહા બિચારો કેવો દુઃખી થાય છે. એટલે જ્યાં જ્યાં દુઃખ છે ત્યાં ત્યાં નજર કરીને તમે એવા વિચારવાળા થાવ કે જગત દુઃખથી ભર્યું છે એમ તો વૈરાગ થાય. માટે જોવું, શરીર આમ સારું હોય પણ ગુમડું થયું હોય, પાક્યું હોય, માલકો રસી થઈ હોય, ઝીણી જમાત થઈ ગઈ હોય, ગંધાતું હોય, હે, અને ત્યાં આપણે આમ નજર રાખીએ તો એ જ થાય વૈરાગ થાય. કયો વૈરાગ થાય? હો, વૈરાગ કરવો હોય નજર ક્યાં રખાય એ મને કહો. હડેલું હોય ત્યાં જ રખાય, તરત વૈરાગ થાય. એ ભગત મને મળ્યા હતા, મને કે મારા ગુરુએ મને એવું શીખવાડ્યું છે કે રસ્તા ઉપર વ્હીલમાં આવી ગયેલા કૂતરા ને ગધેડા ને ડોબા મરી ગયા, હળી ગયા, રસ્તામાં પડ્યા હોય ને એ બધું લઈ લઈને મને કે નારીમાં જ નાખવું, કોથળામાં જ નાખવું, મને કે કોથળામાં જોકે એની ભાષા એ તો વૈરાગ્ય માણસ હતો એ તો ગમે તે બોલે, કોથળો કે જરડું કે નાથી કે હુજઈ કે તલમસ્ત પુરુષને શું. મને કે એની માથે નાખવું કેમ? મેં કીધું એ કે રીતે નાખવું? તો કે એમ સમજવું, એમાં જે મટરિયન છે એ જ આ મટરિયન, આ બારું દેખાય છે એમાં દેખાતું નથી, ખાલી ઉપર મઢેલું વસ્તુ, બાકી છે જા. આની ગંધ જેમ નથી સહન થતી એમ ઓની પણ થાય નહીં, નીકળી હોય બારી તરત વૈરાગ થાય, દુઃખ જોવે તો વૈરાગ જરૂર થાય. હું ઘણી વખત દ્રષ્ટાંત દઉં છું કે બે માણસ મુસાફરી કરતા હતા, ટ્રેનમાં ચડ્યા, હવે ત્યાં એક ઓસિકું પડ્યું હતું, કોઈ ભૂલી ગયા ગમે તે બનેલું, એ ઓસિકું કેવું, પેલું ફૂંક મારીને ફૂલાવે નથી, પછી ડટ્ટી મારી દેતા ને પછી હુતા ને પછી મુસાફરીનું ઓસિકું હવા કાઢ નાખે ને પછી હંકેલી મૂકી દે બેગમાં, એવું ઓસિકું કોઈનું રહી ગયેલું ને. હવે આ બે જણાને ઓસિકું એક, એટલે બે ને જેની જરૂર, એટલે ઓલો કે મને આપ, ઓલો કે ના મને મારે હું, તો કે ના મારે એમાં મને લાય, એમાં બે જણા ખેંચા ખેંચ કરવા માંડ્યા, એમાં બૂચ નીકળી ગયું, બૂચ નીકળી ગયું ને તો માલિકરથી મળ ને મૂતર ને બધો બગાડ નીકળ્યો, હે, એટલે તરત બૂચ મારી દીધું, પણ ગંધારું બહુ. હા, ને પછી આવડો એક જણો કે તું રાખતા, કે ના ના તું રાખ, ના તું રાખ તું રાખ. હા હા, જેના માટે ખેંચાતાની કરતા એના માટે ધક્કા ધક્કી કરવા માંડે, આપણે ન છે કે તું રહે, કે વાંધો શું આવ્યો તો ખબર પડી કે આમાં બધું ગંધ પડી છે, દુઃખ દેખાણું તો વૈરાગ થયો. અને ખરેખર કોઈ દિવસ માણસને કોઈ જીવને સુખમાંથી વૈરાગ થતો જ નથી, એટલી વાત બહુ ચિંતવીને નક્કી કરેલી છે મેં, કે સુખમાંથી વૈરાગનો સંભવ હોય જ નહીં કોઈ દિવસ, વૈરાગ તો દુઃખમાંથી જ થાય, તમે દુઃખ સમજી શકો તો જ વૈરાગ થાય, તમને સુખ દેખાતું હોય તો વૈરાગ્યની શક્યતા છે જ નહીં. તમે ગમે તે પ્રકારે દુઃખ સમજો, જો વૈરાગ્યની તમને ઈચ્છા હોય, વૈરાગ્યમાં તમે સુખ માન્યું હોય, વૈરાગ્ય મેળવવા જેવી વસ્તુ છે, વૈરાગ્યથી ભગવાન મળે છે, વૈરાગ્ય ભગવાનનો હાથોહાથ હત્સ મેળાપ કરી આપે છે, એવું જો તમે વૈરાગ્યનું મહત્વ સમજ્યા હો, નિષ્કામ કાવ્યમાંથી સાર સિદ્ધિમાંથી વૈરાગ્યની પરાકાષ્ઠા સમજી લેવી, ન સમજાવો તો વાંચી લેવું સાર સિદ્ધિ, એમાં સ્વામીએ વૈરાગ્યના ગુણ ગાયા 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 ગજબના ગાયા, એટલો બધો વૈરાગ મોક્ષને માટે સારી વસ્તુ છે એમ. વૈરાગ્યના મહત્વને જાણ્યા પછી વૈરાગ્યની ઈચ્છા હોય તો જગતમાં સુખ છે એવી ભાવના ન કરો, ક્યાંય સુખ નથી અને હકીકત નથી. તમે એમ કહેતા હો કે સુખ છે ને દુઃખ માનવું, તો એ ખોટું છે, છે જ નહીં સુખ. મહાપુરુષોના અનુભવ એમ કહે છે સુખ નથી, પણ નથી સમજ્યા એટલે ઓશીકું ખેંચી છે, બીજું કાંઈ નથી, સમજીએ એટલે તરત ધક્કો દઈ દઈએ, બસ આટલું સમજવાની જરૂર છે કે જગતમાં દુઃખ ભર્યું છે, વૈરાગ થાય. હવે કહે છે, શિષ્ણો દરતૃપાં ભૂમૌ સંગા દેવા સતાં નૃણાં પ્રવૃતિર્જાયતે પાપે પ્રાણીનાં વતિ દુઃખદાં. હવે મૂળિયામાંથી વાતની રજૂઆત કરે છે, દુઃખ દૃષ્ટિથી વૈરાગ થાય એનો પ્રારંભ અહીંથી થાય છે. આ સંસારમાં શિષ્ણો ઉદર તૃપાં, એટલે કે શિષ્ણ અને ઉદરના સુખને જ સંપોષણ કરનારા, એને જ બસ શિષ્ણ ઇન્દ્રિયના સુખનું તર્પણ કરનારા, એને જ બહુ માનનારા એવા માણસો છે આ જગતમાં. અસતામ એટલે અસાધુ પુરુષો, અસત પુરુષો, એનો સંગ કરવાથી માણસની પાપમાં પ્રવૃત્તિ થાય છે. તો શિષ્ણ ઉદર તર્પણામ એટલે શું? હા, શિષ્ણ એટલે જનનેન્દ્રિય, એનું સુખ. અને ઉદર એટલે કે જમવું ખાવું, પેટ પોષણનું. પણ વાસ્તવિકમાં એમાં લગભગ બધું આવી જાય છે એમ, બે બાબતમાં, શિષ્ણ અને ઉદરના સુખો, ખાનપાન ને ભોગ સુખ, બસ આ બેને જ માનનારા, એ બેમાં જ આનંદ સમજનારા, એ બેમાં સુખ માનનારા, જાણનારા, પામવાની કોશિશ કરનારા, એના સંકલ્પોને ચિંતવા કરનારા, આવા માણસોનો જે સમાગમ, એનો સંગ, એનો સંસર્ગ, એની સોબત, એની ભેળોવાસ, એની સાથે વ્યવહાર, આ બધાને કારણે જીવાત્માઓની પાપમાં પ્રવૃત્તિ થાય છે, ભગવાન માતાને કહે છે. પ્રવૃત્તિ જાય તે પાપે પ્રાણી નામ અતિ દુઃખદા. અને એ પ્રવૃત્તિ કેવી છે? તો અતિ દુઃખદા, દુઃખમ દદાતી ઇતિ દુઃખદા, ભયંકર દુઃખની દેનારી છે અને એમાં જીવ ફસાય છે. વિલિયતે ચ સદબુદ્ધિર ધર્મનિષ્ઠા તતો નૃણામ જ્ઞાનાદયો ગુણા સર્વે નશ્યંતિ ચ કુસંગતઃ. અને આ જબરજસ્ત કુસંગ છે અને એનાથી શું શું થાય? તો કે સદબુદ્ધિર વિલિયતે, પછી એની સદબુદ્ધિ નાશ પામે છે. પાપમાં પ્રવૃત્તિ થાય ને એટલે માણસની સદબુદ્ધિ વિનાશ થઈ જાય છે. પછી સદબુદ્ધિ જયા પછી ધર્મનિષ્ઠા, ધર્મનિષ્ઠા વિલિયતે, પછી ધર્મનિષ્ઠા, ધાર્મિકતા, સંસ્કારિતા, પાપનો ડર વગેરે બધું હૃદયમાંથી સાફ થઈ જાય. દિલ સાફ, ઉપલે માળ ખાલી થઈ જાય પાપમાં પ્રવૃત્તિ થાય પછી. અને ત્યાર પછી જ્ઞાનાદયા ગુણાહા સર્વે નશ્યંતિ કુસંગત, પછી જ્ઞાન વગેરે તમામ ગુણો કુસંગના પ્રભાવથી નાશ થઈ જાય. પછી શું થાય? દેહ હંતા ચ તેને મમતા દૈહી કે શું ચ વર્ધતે તતસ્તે શું યા શક્તિર્જાયતે વૃષમ. પછી દેહમાં અહંતા ની ગાંઠ બંધાય છે, આ શરીર હું છું, ફલાણા ભાઈ નો દીકરો, ફલાણું મારું નામ, હું મહાન, હું મોટો, હું આગેવાન, હું માવડી, હું કઈક શું બાજુ, મારે બાપ દાદા મોટા કામ કર્યા, હું મહા માવડી, મારા વિના થાય નહીં, હું હતો એટલે પછી હું તો જ થાય, મારા વિના કોણ આ કહે ને કોણ કોનાથી થાય, હું જ કઈક શું બાજુ, મને બધા માનો, આગેવાન, હું મોટો, હું હલાવું બધું, આ હતાણ બધું થઈ જાય, બધું ગાંઠું પડી જાય ભાઈ બાજુ. પછી મમતા, મમતા પછી બંધાય, અહમ માંથી મમતા થાય છે, આ મારા પિતા, આ મારી માતા, મારી બા એટલે બા, એટલે બા એટલે બા, મારા પપ્પા એટલે પપ્પા, પપ્પા 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 થયા કરે મગજમાં, ગરી જાય ઊંડું ઊંડું, બા બા કર્યા કરે ઘણા, ઘણા મોટી ઉંમરના થઈ ગયા હોય તો મારી બા, મારી બા, હા એક જણો મને કે મારી બા બહુ સાંભળે છે, પડી કીધું તારી બાબુ હા, મારી બાન મારા બહેત મેં તારી કઠણાય, એને અમારી વાત તો એને ક્યાંથી સમજાય ભાઈ, અમારું અમારું મગજ ક્યાંય કામ કરતું હોય, એનું ક્યાંય બજારાનું અજ્ઞાનમાં ઘૂંસવાઈ ગયેલું મન હોય, હા એ કહે મારી બાન મારી બહુ. ઠીક છે, સારી વાત, તમારા માટે બધી સારી વાત કહેવાય હો, પણ આ તો વૈરાગ્યનો અધ્યાય આવે છે ને એટલે હું બધું કાપું છું, પછી મને એમાં ખીજાતા નહીં હો બધા, કૃપા દ્રષ્ટિ રાખજો. હા સ્વામીએ બામાં હેત કાપ્યું એટલે આપણે એવું સ્વામી હેત નહીં રાખવાનું બસ, હે એટલે માતામાંથી હેત તોડાવે એટલે. હમણાં એક માસિકમાં એક કાવ્ય મેં વાંચ્યું, હું હસી હસીને મને એમ થયું કે આ હા હા એ છાપ્યું ને, એમાં એમ કેટલું બધું શાસ્ત્રના સિદ્ધાંતથી વિરોધ, એમાં એણે માતા પિતાનો માતમે ગાયેલું, માતમે ગાયું પણ છેલ્લી પંક્તિમાં એવું એણે લખ્યું છે, કદાચ જોવું હોય તો, કદાચ પડ્યું હોય તો બતાવીશ કોઈને જોવું હોય. એવા માતા પિતાથી વિખૂંટા પાડે, જ્ઞાન વૈરાગ્યનું ભૂત વળગાડે, તે સંત નહીં પણ પૂરો શૈતાન છે. આ એના કાવ્યની પંક્તિ છે બોલો. અને એ કાવ્ય સત્સંગ પ્રદીપમાં છે, કદાચ આ થોડાક માસ પહેલાનું છે. મને બહુ હસું આવ્યું. ઠીક છે, સારી વાત કહેવાય. પહેલા પ્રથમ તો સ્વામિનારાયણ જ પૂરા શેતાન, કારણ કે એણે હજારોને જ્ઞાન વૈરાગ્યનું ભૂત વળગાડીને માતા પિતાથી વિખૂટા પાડી અને ગોપાળાને મુક્તાનંદ સર્જ્યા છે. ત્યારે આપણને એમ થાય કે માણસને શું ગમે એ કંઈ નક્કી નહીં, કેવું ગમે એ હા વિચાર કરો. ભગવાનના ભક્તો, દેહ હંતા ચ તેને મમતા દેહી કી શું, પછી દેહના સંબંધીઓમાં મમતા જાગે છે, મારા મારા પપ્પા, મારી બા, મારી પત્ની, માય વાઈફ, હે હું કહેવાનું હોય પછી, હા મિસિસ આવ્યા છે ને, મિસિસ નથી આવ્યા ને, ઠીક છે. વર્ધતે તતસ્તે શું આસક્તિ, પછી મારા મારું 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 થયા કરે એટલે વર્ધતે તતસ્તે શું આસક્તિ. ભગવાન કહે છે કે માં પછી એમાં આસક્તિ વધે, આમ વધવા જ માંડે, વધવા જ માંડે. જેમ ઘરને આંગણે વાવેલો છોડ વધે ને એમ આ બધાય મારા મનાણા છે ને એમાં હેત વધે, હેત ધોધ વધે. માલિક બોલો, આસક્તિ જાય તે વૃષમ, વધતા 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 વૃષમ એટલે અતિશય આસક્તિ થઈ જાય છે. દેહ સ્ત્રી પુત્ર વિત્તા દઉં તે હંતા મમતા વશાત આસક્તા તત્કૃતે નાના પાપ કર્માણી કુર્વતે. બોલો, નાના પાપ કર્માણી કુર્વતે. પછી વધતા વધતા દેહ સ્ત્રી પુત્ર વિતા દો, દેહમાં સ્ત્રીમાં પુત્રમાં ધનમાં અહંતા ને મમતાને કારણે ભયંકર આસક્ત પામેલા માણસો તત્કૃતે એટલે એના માટે નાના પ્રકારના અનેક પાપોનું આચરણ કરે છે. કોના માટે? જેમાં પોતાને મમત્વ થઈ એવું ને પછી હેત થઈ ગયું છે એના માટે, પછી એને વિચાર નથી રહેતો એને માટે કે કરી આવે. હા, હુકમ થાય એટલે દોડવા જ માંડે. હા, તમે રાજી ને, બસ તમે રાજી હો તો હું માછલા મારી આવું, તમે રાજી હો તો હું ડેડકા મારું, તમે રાજી હો તો હું કોકને પતાવી દઉં, તમે રાજી હો તો મારા માતા પિતાને માજનમાં મૂકી હું, તમે રાજી થતા હો તો કોઈ પાપ કરું વૃદ્ધાવસ્થામાં આશ્રમમાં ક્યાં ગમે ને, તમે કહો તો એક પગે ઉભો રહું, તમે કહો તો માળા ફેરું, તમે કહો તો હું ખાઓ નહીં, તમે કહો તો હાંજ સુધી ધંધે જ ઘરે ન આવું, તમે કહો તો જે કહો તે, તમે કહો તો ચા પીવું, તમે કહો તો બીડી પીવું, તમે રાજી થાવ. બસ મમત્વથી બંધાણેલા જીવ આવા શુદ્ર અને શુલ્ક માણસોને એને રાજી કરવા માટે બિચારા ભગવાન ભૂલી અને એવા પાગલ થાય છે. હા, નાના પાપ કર્માણી કુર્વતે. ભગવાન કહે છે કે હે માં, બહુ પાપ કરે છે જીવ પછી, નહીતર પાપ કરવાનો કોઈ અર્થ કરો? આ બધામાં પ્રેમ થયો અને એ બધા એનું પોષણ કરવાનું તાન જાગ્યું છે એટલે હા શું ખોટું બોલી ગમે એમ કરી, માણસોને ઠોલી, કોકનું બગાડી ગમે એમ કરીને, પૈસા ઢોળીને અને આ બધા એનું પોષણ કરવું, બસ એટલે પાપ કરવું પડે છે.
વંચયંતિ પરયાં સં વિસ્તંભસ્તં ઘાતયંતિ ચ દંભ પૈ શૂન્ય શઠતાં ધૃત્વાદ પરાનરાહ.
ભગવાન કહે છે કે માં,
વંચયંતિ પરન્યાસાન વિશ્વસ્તમ ઘાતયંતિ ચ દંભ પૈ શૂન્ય શઠતા નૃતવાદ પરાનરાહ.
ગજબની વાત લખી છે.
પછી બીજાના ન્યાસને એટલે થાપણ મૂક્યું હોય ને એ ઓળવે. હા, વિશ્વસ્તમ ઘાતયતિ, વિશ્વાસ આપ્યો હોય જેને એવા વિશ્વાસ આપેલા માણસોનો ઘાત કરે, એનો વિશ્વાસ ઘાત કરે. પછી દંભ પૈ શૂન્ય શઠતા અનૃતવાદ પરાહ, દંભ કરે, એકાબીજીની ચાળિયાપણું કરે, શઠતા કરે, ખોટું બોલે, વાદ પરાયણ રહે, આ બધા ધંધા પછી આદરે છે. એનું મૂળ કારણ દેહમાં અહંતા અને સંબંધીમાં મમતા. મિથ્યા અપવાદાન અન્યેષુ દદતશ્ચ પરદ્રુહ.
મિથ્યાવાદ, ખોટે ખોટો કોઈની યારે વાત કરે છે, દદતશ્ચ પરદ્રુહ, અને પછી બીજાનો દ્રોહ કરે છે, હિંસા કરે છે, તેના ચોરી કરે છે. અનિત્ય એવ કુટુંબમ પોષયંતિ, અનિતિ કરીને કુટુંબનું પોષણ કરે છે. પછી નીતિ અનિતિ કાંઈ જોવાનું નહીં, પોષણ કરો બસ, આપણા મા બાપનું, આપણા પત્ની છોકરાનું પોષણ કરો, બીજાના પત્ની છોકરા મા બાપના ગળા કરીને આપણા છોકરાનું પોષણ કરો. આ જ્ઞાન જાગે છે. એના છોકરા રખડી જાય, એ હેરાન થઈ જાય, દુઃખી થઈ જાય, એ કાંઈ નહીં, મને રૂપિયો મળે ત્યાંને ભલે નહીં, 1000ની ખોટ જાય, હા મને મળે છે, મને મળવું જોઈએ, બસ આ આવું જ્ઞાન થઈ ગયું. હે, આ શક્તિમાંથી પાપમાંથી.
ઇતસ્તત ઉપાનીય એન કેનાપી પાપમના કર્મણા ગર્હિતે નૈવ સ્વાની પુષ્ણંતિ તૈર નિજાન. ઇતસ્તિત, અહીંથી ત્યાંથી ગમે ત્યાંથી એન કેન આમથી તેમથી ગમે એવા પાપથી ગમે એવા નિંદિત કર્મથી પૈસા લાવો, બસ પૈસા ભેગા કરો
અને પછી બસ સંબંધીઓનું પોષણ કરો, એને હાચવો, એને ઘરાણા કરાવી દો, એને હિંડોળો બાંધી દો, એને પાન ખવડાવો, એને લુગડા લાવી દો, એની મોટાઈ વધારી દો, એને મકાન બંગલા ફર્નિચર ગાડીઓ મોટર ગમે એટલું પાપ કરીને આ બધું કરો, બસ રાજી થાય બધા. પછી પછી નરકમાં જવાનું, આગળ આવે છે વર્ણન, જબરજસ્ત આવે છે.
તદા સત્યાસ્વવેદોક્તમ ધર્મમ વર્ણાશ્રમાત્મકમ त्यक्तो धर्म वेशादी दधते च निरंकुशाः। કેટલી અદભુત વાત કરે છે ભગવાન, કે છે કે માં કે સંબંધીઓની આસક્તિને લઈને પોતાનો વેદોક્ત ધર્મ વર્ણાશ્રમ ધર્મ એને ત્યાગ કરી ઉપધર્મ ઉપવેશાદી ધર્મનું પોતે નિરંકુશ થઈને ધારણ કરે છે। ધર્મ પોતાનો જે અસલ ધર્મ છે એને મૂકી દે છે ભાઈ, અને બીજા ધર્મનું આચરણ કરે છે। આપણે હસવું આવે એવું છે। વર્ણાશ્રમાત્મકમ, વર્ણ અને આશ્રમની જે વ્યવસ્થા છે એને તોડી નાખે છે, એ બધું છોડી નિરંકુશ થઈ જાય છે। હા, કોઈની બીક નથી, યમ યાતનાની, ભયની, માણસોની, કોઈની નહીં। ઉપધર્મનું સેવન કરે એટલે પાખંડ ધર્મનું, વેદ વિરુદ્ધ ધર્મ હોય એનું સેવન કરે છે। વેશ અસદ દીક્ષા, અસદ પુરુષો પાસેથી દીક્ષા લે છે, કારણ કે એ લોકો એને કાંઈ ટોકે કારવે નહીં ને, એને કંઈક શું કહે નહીં, જેમ ફાવતું એમ કરો બસ, એવી રીતે પાપ કરે છે। પછી કહે છે કે ગો વિપ્રાણામ ચ સાધુનામ વેદ તીર્થામૃતામ ધસામ દ્રોગધારો માનિન સ્તબ્ધા વિમુખા વિષ્ણુ ભક્તિતઃ। ગો વિપ્રાણામ ચ સાધુનામ વેદ તીર્થામૃતામ ધસામ, પછી બ્રાહ્મણની, ગાયોની, સાધુઓની, હા વેદની, આ બધાની, તીર્થોની, દેવતાઓની ખૂબ નિંદા કરે, એનો દ્રોહ કરે, માનીને સ્તબ્ધા ખૂબ માની થઈ જાય, સ્તબ્ધ થઈ જાય, અને વિષ્ણુ ભક્તિતઃ વિમુખાઃ, ભગવાનની ભક્તિથી વિમુખ એવા માણસો પછી આ બધા દ્રોહમાં પ્રવર્તે છે। બહુ પાપ જાજુ ભેગું થઈ જાય ને એટલે દ્રોહ બુદ્ધિ થઈ જાય, પછી જોવા નહીં કશું। હા, આવું લખ્યું છે ભગવાને, આનો દ્રોહ કર્યા કરે, બ્રાહ્મણોનો, વિપ્રોનો, સાધુઓનો, વેદની નિંદા, તીર્થોનો દ્રોહ, દેવતાઓનો, બસ ગમે એવું એનું વાટે, એમાં કોઈ એને બીક નહીં, શરમ નહીં, પાપ નહીં કે આપણને દોષ લાગે, પાપ લાગે, અને પોતે પાસે ગમે એવા ખરાબ હોય તોય પણ બીજાને પાસે ખરાબ કહેવાય, ચિત્રવા। ખાદંતી માંસાની સુરા મદ્યાની ચ પીબંત્યપી, પછી માંસ ખાય, દારૂ પીવે, હે બધું કરે, સજ્જતે ચ પરસ્ત્રીશુ, અને પરનારીમાં હેત થઈ જાય ને એમાં આસક્ત થાય છે। વિધવા સૂચ કામતઃ, પછી વિધવા નારીમાં પણ કામને કારણે બંધન પામે છે। અપેયપાનમ ચા ભક્ષ્ય ભક્ષણમ કુર્વતે મુહ, ન પીવાનું પીવે, ન ખાવાનું ખાય, વારંવાર ભલે શાસ્ત્રો ના પડે, ભલે સંતો ના પડે, તોય પણ એને રેવાય જ નહીં। વદંત્ય વાચ્યાની, ન બોલવાનું બોલે, નિષ્ત્રપા, લાજ મૂકી દે, મદોદ્ધતા, મદોદ્ધત થઈ જાય, મનાય નહીં કોઈનું, અક્કડપણું રહે। યઈથમ દુષ્ટ કર્માણો માનવા સંતિ ભૂતલે, જે આવી રીતે દુષ્ટ કર્મ કરનારા પૃથ્વી પર માણસો છે, અંતકાલે લભંતે તે કૃષ્ણમ મૂરિતરમ સતી, હે સતી, હે માં, આવા માણસો અંતકાલે ભયંકર દુઃખ પામે છે ભગવાન કહે છે। માટે બચો, પાપથી બચો, બસ ભગવાન સ્વામિનારાયણને જૈષ્ઠદેવ માનતા હોય, પરમાત્મા માનતા હોય, એની વાત આપણને સાચી મનાતી હોય તો પાપથી બચો। યમદૂતા તદા આયાંતિ નેતુમ તાન અતિ નિર્દયાઃ, પછી નિર્દય એવા યમદૂતો એને તેડવા આવે। વક્રતુંડા પાશહસ્તા ભયંકર સમીક્ષણાઃ, કેવા એ યમદૂતો, તો કે વક્રતુંડા, વાંકા મોઢાળા, અને વળી વળી નિર્દયા, જરાય દયા ન મળે, પાશ હસ્તા, હાથમાં એને પાશ લીધા છે દોરડા બાંધવાના, ભયંકર સમીક્ષણ, એની દૃષ્ટિ જ આપણા ભોગાઘાટના કેવી ભયંકર હોય, આ એને લેવા આવે છે। તેષામ વીક્ષણ માત્રેણ તે તૃત્યંત દેહ બંધનાહા સંસ્ત્રસ્તા સ્વેપમાનાંગા જાયંતે યતિ વિક્લવાહા, એ અમદૂતની દ્રષ્ટિ જીવ માથે પડે અને જીવ બિચારો એની દ્રષ્ટિ માત્રથી દેહના બંધન તૂટતા વિકલ વિકલ થઈ જાય છે, તાશી જાય છે, શરીરો ધ્રુજવા માંડે છે, ઝાડા પેશાબ થઈ જાય છે, અને પછી એનું મૃત્યુ થાય છે। આવા બધા પાપ કર્યા છે ને એટલે હવે યમપુરીમાં જીવ જશે, યમપુરીનું વર્ણન આવશે ભક્તો, તે વર્ણન આપણે આવતીકાલે લઈશું, અત્યારે વૈરાગ્યની વાતથી સુમન થઈ જવાનું।
થોડું હરિનામ સંકીર્તન કરીએ. ભગવાન ના સ્વરૂપ માં ભગવાન નો ભક્ત મન ધોરે.
Swami Narayan, Swami Narayan. એટલે આજે ખૂબ જ સારી વૈરાગની વાતો આવી, જે આપણા જ ઉપયોગની ને આપણા મોક્ષ માટેની હોય છે. અને જ્યારથી હરિગીતા શરૂ થઈ ત્યારથી ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ આ ચાર પુરુષાર્થની વાતો શરૂ એમાં થાય છે. એમાં ત્રણ વાતો જતી રહી, ધર્મ આવ્યો, જ્ઞાન આવ્યું અને આજે વૈરાગની વાતો આવી. એટલે ચારે પુરુષાર્થ જેવા છે એવા સચોટ આપણે હરિગીતા સમજાવે છે. માટે દરેક ભક્તો જેમ બને તેમ વધુ ને વધુ કથાનો લાભ લેજો. આટલા ભક્તો સભામાં બેઠા હોય તો અત્રે ઠાકોરજીની તથા પોથીની આરતી માટે જલ્દી સ્ટેજ ઉપર આવી જાય.